Ya Ali Madad. Al-Waiz Ali Jah Bahadur Ali Rajani, Waiz number 9.
Hazrat Maulana Dhani Salamat Datar, Sarkar Nur Maulana Shah Karim Al-Husayni Hazar Imam Na Pak Pavitra અને મુબારક નામ ઉપર સલવાત પ્રોલા. મુમિનો, અમારો મઝહબ, અમારો ધર્મ, અમારો દીન દુનિયાના બીજા બધા ધર્મો કરતા, દુનિયાના બીજા બધા મઝહબો કરતા ઉત્તમ છે, વધુ સારો છે. અમારા ઇમામોએ, અમારા પીરોએ, મૌલાના હાજર ઇમામે આ બાબતની આપણને શરૂઆતથી જ સમજણ આપવાની કોશિશ કરી છે, આપણને સમજાવ્યા છે. જેટલો ઉત્તમ દિન છે આપણો, જેટલો મહાન દિન છે આપણો, એટલા જ અમે પછવાડે છીએ. બીજા ધર્મવાળા પોતાના ધર્મથી કંઈ ને કંઈ થોડો ઘણો લાભ લેતા રહ્યા છે, પરંતુ અમે અમારા ધર્મને નથી સમજી શક્યા, નથી એના ઉપર વિચાર કર્યો, નથી એ જાણવાની કોશિશ કરી. ફક્ત અમે એટલું જ જાણીએ છીએ કે જમાત ખાને આવવું, દુઆ તસ્બી બંદગી વગેરે કરવી, મિજલસો અટેન્ડ કરવી, ગીરાનો સાંભળવા, ઇમામના ફરમાનો સાંભળવા, બસ આ જ અમારો ધર્મ છે. આનાથી વધારે કંઈ નથી. દરેક જણને આ ખબર છે. જેટલું અમે જોઈ રહ્યા છીએ, અમારા બચ્ચાઓ જોઈ રહ્યા છે રોજની જિંદગીમાં કે ઇસ્માઇલી ધર્મ શું છે, એ આટલો જ છે. બે વખત ખાને આવો, દુઆ તસ્બી કરો, નાંદી મહેમાની કરો, ફરમાન સાંભળો, જ્ઞાન સાંભળો, સવારે આવીને બંદગી કરો. આ ઇસ્માઇલી મઝહબ છે. આપણે એમ સમજીએ છીએ કે આ ઇસ્માઇલી મઝહબ છે, પરંતુ આપણે આપણા દીનને સાચી રીતે સમજવાની કોશિશ નથી કરી. હું એટલા માટે કહું છું કે મૌલાના હાજર ઇમામ શાહ કરીમ અલ હુસૈનનું એક ફરમાન અમૂલ્ય રત્નો તરીકા બોર્ડે પ્રકાશિત કરી છે કિતાબ, અણમોલ રત્નો ઇન્ડિયાની તરીકા બોર્ડ. એમાં ફરમાન છે, મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું. મૌલા શું પૂછે, સાંભળો મમ્મીનો. મૌલાની શું ઈચ્છા છે આ ફરમાનમાં એ સાંભળો. એક વખત ઇમામ ફરમાવે છે, એક વખત અમે એવો અનુભવ કરવા ચાહીએ છીએ કે મૌલાને એક અનુભવ કરવો છે. આપણી જમાતને મુંબઈનું ફરમાન છે આ. એક વખત અમે એવો અનુભવ કરવા ચાહીએ છીએ કે જો અગર અમે તમને પૂછીએ, ફરમાન છે, જો અગર અમે તમને પૂછીએ કે બાતુમી દિન અને જાહેરી દિન વચ્ચેનો તફાવત શું છે. મૌલા ફરમાવે છે, શાહ કરીમનું ફરમાન છે, અણમોલ રત્નોમાં તરીકા બોર્ડ ફોર ઇન્ડિયાએ છાપ્યું છે, મુંબઈનું ફરમાન છે. મૌલા ફરમાવે છે કે અમે એવો અનુભવ કરવા ચાહીએ છીએ, ક્યારે બી ભવિષ્યમાં અનુભવ કરવા ચાહીએ છીએ કે અગર જો અમે તમને પૂછીએ, પછી મૌલાએ શું ફરમાવ્યું ખબર છે, અગર જો અમે તમને પૂછીએ, જોકે અંગ્રેજી ભાષામાં તમારા માટે મુશ્કેલ હોય, ઇમામ પાછું એમ બી કહે છે કે અંગ્રેજીમાં પૂછી તો તમને મુશ્કેલ દેખાશે, અંગ્રેજી ભાષામાં તમારા માટે મુશ્કેલ હોય તો પણ તો પણ ઇમામ ફરમાવે છે, તો પણ અગર જો અમે તમને પૂછીએ કે બાતુની દિન અને જાહેરી દિન વચ્ચેનો તફાવત શું છે, તો તમે તે અમને જણાવી શકો તે હો. મોલા ફરમાવે છે હું પૂછું આવીને, એવો અનુભવ મારે કરવો છે ભવિષ્યમાં ક્યારે બી કે હું આવીને તમને પૂછું કે ભાઈ બતાવો મને બાતુની દિન શું છે ને જાહેરી દિન શું છે. હમણાં જે મેં કીધું એ બધો જાહેરી દિન, ખાને આવ્યા, દુઆ પડ્યા, તસ્બી કાઢી, બંદગી કરી, જાહેરી દિન. મોલા ફરમાવે છે હું પૂછીશ કે બાતુની દિન શું છે, બાતુની ધર્મ શું છે. શા કરીમનું ફરમાન છે, સુલતાન મોહમ્મદ શાહનું નહીં, મોલાએ ફરમાવ્યું, આપણને ફરમાવ્યું, ઇન્ડિયામાં ફરમાવ્યું. અને મોલાએ ફરમાવ્યું કે હું તમને પૂછું, ભલે અંગ્રેજીમાં પૂછીશ, તો તમે દરેક પંજેભાઈ, દરેક રૂહાની બાળક જવાબ દેવા માટે શક્તિવાન હોવો જોઈએ. પછી ઇમામ ફરમાવે છે આ મુશ્કેલ બાબતો છે. મોલાને ખબર છે કે બાતુની દિન સમજાવવો મુશ્કેલ છે, તો ઇમામે ફરમાન આગળ ચલાવ્યું, આ મુશ્કેલ બાબતો છે, પણ તમારા ધર્મ વિશેનું તમારું જ્ઞાન જેટલું સારું અને જેટલું ઊંડું હશે. પછી ઇમામ ફરમાવે છે તમારા અમારા ધર્મ વિશેની તમારી સમજણ જેટલી વધુ સારી અને વધુ ઊંડી હશે, પછી મોલાએ ફરમાવ્યું તેટલા તમે વધુ મજબૂત હશો. જેટલું વધારે ઊંડું જ્ઞાન તમારામાં ધર્મ માટે હશે, જેટલી વધુ સારી સમજણ ધર્મ માટે તમારા દિલમાં હશે, મોલાએ ફરમાવ્યું તેટલા વધુ તમે મજબૂત પણ હશો. બે રીતે, રૂહાની રીતે અને દુનિયાવી રીતે. પણ મોલા ફરમાવે છે હું ક્યારે બી આવીને પૂછવા માંગુ છું, એક અનુભવ કરવા માંગુ છું કે તમને આ સવાલ પૂછું કે આ બે વચ્ચેનો શું ફરક છે, બાતુની ધર્મ અને જાહેરી ધર્મ. અગર એ જ સવાલ અમને પૂછે મોલા અહીં આવીને જોગેશ્વરીના જમાતખાનામાં, તો જાહેરી ધર્મ તો અમે કહી દેવાના કે ખુદાવીન સવારે આવીએ છીએ, સાંજે આવીએ છીએ, દુઆ, તસ્બી, બંદગી, દસોન, મિજલસુ જે બી અમે જોઈ છીએ તે કહેવાના, બાતુની ધર્મ શું છે. ઇમામ અગર પૂછે તો જવાબ શું દેવો, ધર્મનું બાતુન બી છે. અને એ જ આપણે જાણવું છે કે ધર્મનું બાતુન શું છે, જાહેર બી છે, બાતુન બી છે. દરેક ચીજ, દરેક વસ્તુ, દરેક બાબત ખુદાવંત તઆલાએ દુનિયા પેદા કરી અને જેટલી બી ચીજો પેદા કરી, દરેકના બે અલગ અલગ ફાંટાઓ છે, અલગ અલગ ફાંટાઓ, જેમાં જાહેરી અને બાતુની આવ્યું. તે મૌલાના ઘણા ફરમાનમાં દુનિયાવી અને રૂહાની બી આવે છે, બતાવીશ તમને. મૌલાના રૂમનું એક ફરમાન તમે સાંભળ્યું હશે કે મૌલાના રૂમે પોતાની શરૂઆત પથ્થરથી બતાવી હતી. ખુદાવંત તઆલાએ જેટલી ચીજ પેદા કરી એના બે વિભાગ સોચી સમજીને કરી, બે વિભાગ થવા જ જોઈ. દિનના બી બે વિભાગ થઈ ગયા ને, એક જાહેરી ને એક બાતુની. જેટલી બી ચીજ પથ્થરને પેદા કર્યો, મૌલાના રૂમની શરૂઆત પથ્થરથી થઈ. આપણે ફરમાન પ્રમાણે જોઈએ કે પથ્થર હતા પહેલે, એમ કહી ગયા. પથ્થરના બી બે ફાટા, એમાં બી ખરાબ ને એમાં બી સારો. પથ્થર સારો બી હોય છે ને પથ્થર ખરાબ હોય છે. કેમ? એક પથ્થર તો પડ્યો હોય રસ્તામાં, બધાને ઠોકર લાગતી હોય ને પડતા હોય ને જાતા હોય, પડ્યો હોય ખાલી, કોઈ કિંમત નહીં, બેકાર. ત્યારે એક પથ્થર એવો હોય છે કે એને તરાસીએ તો હીરો બની જાય, એને તરાસવામાં આવે છે, એવો એવી પથ્થર હોય છે. પણ જયારે તરાસીને એને બનાવવામાં આવે છે તો હીરો બની જાય છે, અને હીરો બનીને બાદશાહના તાજ ઉપર જગમગાય છે. એ ગંદી મોરી પાસે યા સડક માથે નથી પહેરો રહેતો, એનું પોતાનું સ્ટાન્ડર્ડ એટલું ઊંચું આવી જાય છે કે રાજાના તાજમાં સજાવવામાં આવે છે ને, માણસો જોવા આવે છે ને, બહુ ઊંચે દરજ્જે પહોંચે છે નાનકડો પથ્થર. અને એક પથ્થરનો બીજો ભાગ છે એમનો સડતો હોય, પડ્યો હોય ન્યાને ન્યા, એમાં કોઈ સુધારો નથી આવતો. એને ગમે એટલો કાપો તરાસો તો એ પથ્થરનો પથ્થર રહેવાનો, એ હીરો નહીં બને. મોલાના રૂમે કીધું કે એના પછી હું વનસ્પતિમાં આવ્યો, એના બી બે મોટા વિભાગ કરો, એના બી બે ભાગ, દરેકમાં બે ભાગ. વનસ્પતિમાં બી ઝાડ તમે જુઓ છો ઘણા સારા હોય છે, છાંયડો આપે છે, છાંયો આપે છે ને, ફલ ફૂલ આપે છે, પોતાની લાકડી આપે છે ફર્નિચર બનાવવા માટે યા ઘરના કામકાજ માટે, દરેક રીતે મદદરૂપ થઈ પડે છે, જાનવરના ચારામાં બી કામ આવે છે. ત્યારે બીજી પ્રકારનો જે તબક્કો છે એ વનસ્પતિમાં, એ બેકાર છે, સાવ બેકાર, કોઈ કામનો નહીં, થર્ડ ક્લાસ. એમાં કાંટાઓ ઉગે છે બબૂલના ઝાડના જેવા. તમે નજીકથી જાઓ તો ચીરા પડી જાય, ઉજેડા પડી જાય, જેમાં ફાડી નાખે કપડાને. આપવું તો અલગ વસ્તુ છે, નુકસાન પહોંચાડે, એમાં કાંઈ ન લાગે, ફલ ફૂલ કાંઈ નહીં, ઉલટાનું નુકસાન થાય. થર્ડ ક્લાસ બેકાર પ્રકાર. અને ઓલો છે તો એ છાંયો બી આપશે, ફલ ફૂલ બી આપશે, પોતાનું લાકડું બી આપશે, બધું જ આપશે. દરેક રીતે કારામત, દરેક રીતે ઉપયોગી, સારામાં સારી મહેનત. મૌલાના રૂમે ફરમાવ્યું, એના પછી હું આવ્યો જાનવરમાં, કીડીમાંથી પછી જાનવરમાં. એના બી બે પ્રકાર આપણે શોર્ટમાં પતાવી દઈએ. જાનવરમાં બી બે પ્રકાર થઈ ગયા. એક જાનવર તો બહુ જ આગળ વધી ગયેલા, ઇન્સાન માટે દૂધ આપે, ઇન્સાન માટે ખાવાના માટે ગોશ્ત આપે, ઇન્સાનની ખિદમત કરે, સવારીઓમાં જ્યાં યુઝ કરવા હોય ત્યાં યુઝ કરો, અને છેવટે પોતાનું ચામડું બી આપી દે કે બનાવી લ્યો તમારા જોડા બનાવવા હોય તો. એના સિંગડા બી કામ આવે, એના ચામડું બી એનું કામ આવે, બધું કામ આવે. વાપરો, ઉપયોગ કરો બસ. ત્યારે બીજા ઘણા જાનવર છે બેકાર પ્રકારના, ફાળી ખાનાર જાનવરો. ઓલો સાપ, નાક સાપ જેવો જાનવર, કાંઈ લાભ નહીં, ઉલટો આપણને કાટીને મારી નાખે માણસને. ફાળી ખાનારા જાનવરો, કોઈ કામના નહીં, હે, કોઈ કામના નહીં, કોઈ ઉપયોગ નહીં એનો. ખરાબ, આ સારું, આ નરસું, આ સારું. પછી આવો તમે ઇન્સાનમાં, વાંદરામાંથી મોલાના રૂમ ઇન્સાનમાં આવ્યો. એના બી બે પ્રકાર થઈ ગયા, સારા માણસો ને ખરાબ માણસો. હવે સારા માણસો દુનિયાદારે કોને કીધા? કોઈના લપચપમાં નહીં, કોઈની લેતી દેતીમાં નહીં, પોતે ભલા, પોતાનું ઘર ભલું, પોતાનું કામ ભલું, સારા માણસ. બીજાના મામલામાં ટાંગ અડાવતા હોય, લડતા ઝઘડતા હોય ને બાજતા હોય, ખરાબ માણસ. ત્યાં સુધી તો બરાબર છે. હવે આવ્યો ઇસ્માઇલી દીન. બધા મૌલાના રૂહાની બચ્ચાઓ છેલ્લે સુધી બેઠા છે. અને મેં કીધું, હકીકતી મોમીનો, મોલા કે છે નહીં, બધાને એક નામથી નહીં બોલાવાનો. હકીકતી મોમીનો કીધું એ બરાબર, કારણ કે સંબોધન કરવા માટે તો કંઈક કેવું જોઈએ ને. તો કીધું હકીકતી મોમીનો. મોલા કે છે નહીં, આઈ બી બે ભાગ છે. હકીકતી નહીં, આઈ બે ભાગ છે, જુદા જુદા, શરૂઆતથી જ જુદા જુદા ભાગો પડ્યા છે. પણ મોલા, આ તો તારા રૂહાની બચ્ચા છે ને, એટલે બધા એક જ કહેવાય, બધા તને ઓળખે છે. તું કેવા કપડા પહેરીને દીદાર દેવા માટે આવશ, કેવો દેખાશ, તારું શરીર કેવું છે, તું કેવી રીતે હસશ, કેવી રીતે વાત કરશ, કેવી રીતે ખુંખારો ખાશ, કેવી રીતે ચાલશ, બધું અમારા તારા રૂહાની બચ્ચા છે ને જોવે છે, આ બધું જોવે છે, એને યાદ છે, તારી પધરામણીઓ યાદ છે એને. એક જ છે, આખી જમાત એક જ છે, તો પછી આમાં ફરક શું? મોલાએ ફરમાવ્યું, નહીં, આના બી બે ભાગ છે, ભલે મારા મોમન હોય પણ એના બે ભાગ છે. મોમનના બે ભાગ ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યો, કલામે ઇમામે મુબીન, ભાગ પહેલો, પાનું 200. ઇમામે ફરમાવ્યું, આ દુનિયામાં બે જાતના મોમન છે. આ દુનિયામાં જાત અલગ અલગ કરી નાખી, બે જાતના મોમન છે. એક બદનના મોમન છે, તથા બીજા રૂહના મોમન છે. જાહેરી દીન, બાતોની દીન, જાહેરી દીન, રૂહાની દીન. મોમન બી બે પ્રકારના, ભલે ઇમામને માનવા વાળા હોય પણ એના પ્રકાર બે છે, એક બદનના છે, બીજા રૂહના છે. પછી મૌલા એનું એન્ડ બી બતાવે છે કે જેવો બદનના મોમન છે તેવો અહીં જ રાજી થાય છે, અહીં જ આ દુનિયામાં જ રહેવાને રાજી છે. બદનના મોમન, ખાવું પીવું, એસ આરામ, કમાવું, જમા કરવું, આ દુનિયામાં જ રહેવાને રાજી છે. ને પછી મૌલાએ ફરમાવ્યું, તેઓ આખરે જમીનમાં જશે, જમીનમાં જ. એ બદનના મોમનનો એન્ડ શું? તો કે જમીનમાં, એનાથી વધારે કાંઈ નહીં. પછી રૂહનું શું થશે? તો મૌલા એ બી ફરમાવ્યું, એવું ન થાય કે રૂહ અહીં જ રહી જાય અને ઢોર માફક ખાય તથા સુવે. એવું ન થાય કે રૂહ અહીં જ રહી જાય ને ઢોર માફક ખાય તથા સુવે. બદનના મોમન હતા કેવી રીતે? પોતાનું બદન જોયું, મૌલાનું બદન જોયું. ઇમામને ઓળખો છો? હા ઓળખી છીએ. કેવી રીતે? દીદાર દેવ આવ્યા ત્યારે જોયા હતા. ઇમામને ઓળખો છો? આ કેવી રીતે? ફોટો જોયો, ઓળખી છીએ. વધારે ડિટેલ ઇમામના બારામાં તો કે હા ઇમામ આવા છે. ઇમામ એક ભાઈએ મને કીધું પધરામણી પછી કે મૌલા કઈક જાડા થઈ ગયા છે નહીં. એક બીજા ભાઈએ કીધું કે અવાજ કઈક મોટી થઈ ગઈ છે જાડી. તોરી કોઈ ઇમામના કપડાને જોતું હોય, કોઈ ઇમામની ચાલને જોતું હોય, કોઈ ઇમામના બૂટને જોતું હોય, કોઈ ઇમામના બોલવાના તરીકાને જોતું હોય, એ જ જોઈ છે ને. દીદારમાં બીજું શું જોયું અમે? બદન જ જોઈ છે ને ઇમામનું. ઇમામનું બદન અમે જોઈ છે. ઇમામનો નૂર જોયું છે, રૂહ જોઈ છે? એ તો ખબર નથી કાંઈ. બદન જોયું છે ઇમામનું. બદન અમને કેવું છે ખબર છે. અને અમે પ્યાર બી કરશું ને ઇમામને તેના બદન જોઈને કે ઇમામ કેટલો હેન્ડસમ દેખાય છે, કેવો રૂપારો દેખાય છે. ઇમામ રૂપારો સારો દેખાય છે. હવે થોડોક ઓછો સારો દેખાય છે. એક ભાઈએ કીધું ને એક ભાઈએ બી કીધું મને કે હમણાં જરાક ચહેરા ઉપર બુઢાપો આવી ગયો છે, એટલે ઓછો ખૂબસૂરત થઈ ગયો બુઢાપો. હવે આવે ને ઉંમર થઈને આવે ને, 60 સુધી પહોંચવા માંડી ગયો છે તો બુઢાપો આવે જ. તો આ બધું શું જોયું અમે? બદન જોયું. અમને સારું લાગે છે ને ઇમામનું બદન જોવાનું. મોલાના ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું, સાંભળવા બદન જોવાવાળા માટે કહું છું, ઇમામે ફરમાવ્યું, તમે પોતાના દિલમાં, તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે અમારા નૂરને જુઓ. આ તો શરૂઆત કરી. તમે પોતાના બદનમાં પોતાના રૂહને એટલે આપણા જ રૂહને, અને રૂહ એટલે શું? ઇમામે ફરમાવ્યું અમારા નૂરને જુઓ. પછી ઇમામ ફરમાવે છે બદન તો દરેકનું ખાસ છે, ચાહે ઇમામનું બદન હોય, ચાહે અમારું બદન હોય, ચાહે બીજા કોઈનું બદન હોય. મૌલા ફરમાવે છે બદન તો દરેકનું ખાસ છે, બદનને બીમારી પણ લાગુ પડે છે. મૌલા ફરમાવે છે, મૌલા ફરમાવે છે. ઇમામ સુલતાન મોહમ્મદ 7 વર્ષ બીમાર રહ્યા, છેલ્લા 7 વર્ષ બદનને બીમારી પણ લાગુ પડે છે પણ રૂહને કંઈ થતું નથી. મૌલા ફરમાવે છે, સુલતાન મોહમ્મદ ફરમાવે છે પણ રૂહને કંઈ થતું નથી. જે કોઈ રૂહ ઉપર ઇશ્ક રાખે છે, રૂહ ઉપર, જે કોઈ રૂહ ઉપર ઇશ્ક રાખે છે તેવો જ ખુદાપરસ્ત છે. રૂહ ઉપર જેનો ઇશ્ક હોય તેવો ખુદાપરસ્ત છે. ત્યાં સુધી મને કાંઈ જ નથી, મજા આવી. પણ પછીની લાઈન બહુ સખત લાગી. જે કોઈ રૂહ પર ઇશ્ક રાખે છે મૌલા ફરમાવે છે તે ખુદા પરસ્ત છે. પણ પછી ઇમામે ફરમાવ્યું બદનને જોનાર બુત પરસ્ત છે, બુત પરસ્ત, બુત પરસ્ત, બદનને જોનાર. ઇમામનું બદન જોઈ છે ને કેવું દેખાય છે? મૌલા કેવો દેખાય છે? મૌલા કેટલો હેન્ડસમ દેખાય છે? મૌલા બુઢો થવા માંડી ગયો, મૌલાની આવાજ આવી થઈ ગઈ. બદનને જોનાર, બદનને જોનાર બુત પરસ્ત છે ઇમામે ફરમાવ્યું, સુલતાન મોહમ્મદે ફરમાવ્યું. બુતપરસ્તનો મતલબ સમજો છો? કે મારે એ બી સમજાવવું પડશે. મૂર્તિ પૂજક, મૂર્તિ પૂજક, જે મંદિરોમાં મૂર્તિઓની પૂજા થાય છે ને એને સારી લેંગ્વેજમાં ઉર્દુ જેવી ભાષામાં બુતપરસ્ત કહેવાય. બુત એટલે મૂર્તિ, અને પરસ્ત એટલે એની પરસ્તી કરવાવાળો, પૂજા કરવાવાળો, મૂર્તિ પૂજા કરવાવાળા. જેવું બદનને જોવે છે એ બુતપરસ્ત છે. બોલાય ખુલ્લું ફરમાવ્યું, કોઈનું બી બદન હોય દરેકનું બદન જે છે એ ફના થવાનું છે. બદનનો ઇશ્ક બી ખલાસ, બદન ઉપર મોહબ્બત બી રાખે તો બુત પરસ્ત. તો અમને બદનના મોમન રહેવું છે. મોલાએ ફાંટા પાડી દીધા, નહીં તો આપણે વાયસ બી ન કર્યા. મોલાએ ફાંટા પાડ્યા કે નહીં આ બધા હકીકતી મોમન નથી, બદનના બી છે ને રૂહના બી છે. હવે કોણ બદનના ને કોણ રૂહના એ તો મારો મોલા જ બતાવે તો થાય, મારા જેવો બતાવે તો ઝઘડા થઈ જાય. બદન મારો રૂહમાં ઘૂસી જાય એ મૌલાને જ બતાવવાનું. તો બદનના મોમેન્ટના માટે ઇમામે કીધું કે એ તો જમીન ઉપર જ રહેવાના છે, અહીંયા જ રહેવાના છે, એનું આગળ જવાનું કંઈ છે જ નહીં, અહીંયા જ. પછી મૌલાએ ફરમાવ્યું બીજા જે રૂહના મોમેન્ટ છે, રૂહના, તે એવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ અને આગળ કદમ ભર્યા કરે છે. દિનના કામમાં તેઓ આગળ અને આગળ કદમ ભર્યા કરે છે. તે મમનનું આગળ વધે છે, રોકાતા નથી, તે જરાય રોકાતા નથી, આગળ ને આગળ કદમ ભર્યા કરે છે. તેઓ ઉભા રહેતા નથી, મૌલા ફરમાવે છે, તેઓ ઉભા રહેતા નથી. તે મમનું નિરંતર આગળ વધ્યા જ કરે છે, નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો કેવા, જે દિનના કામમાં આગળ વધતા હોય, દિનના કામમાં જે આગળ વધતા હોય એની વાત થાય છે. દિનના કામમાં આગળ ને આગળ કદમ ભરાવે છે આવા માણસો, મૌલા ફરમાવે છે. આવા માણસો ફિરસ્તાથી પણ ઊંચે દરજ્જે જશે, ફિરસ્તાથી પણ ઊંચે. એની ક્વોલિટી શું બતાવીએ, તો કે દિનના કામમાં આગળ અને આગળ કદમ ભરે છે, ઉભા જ નથી રહેતા, રોકાતા જ નથી, નિરંતર વધ્યા કરે છે, રોકાય જ નહીં. એક ભાઈએ મને સવાલ કર્યો, વિસ્તારી ઉભાવ્યો કે શું આખો દિનનું કામ જ કરું? આનો મતલબ તો એ છો કે દિનના કામમાં આગળ ને આગળ વધો, રોકાવામાં, ઉભારીઓમાં નિરંતર ભાગો, તો દુનિયા ક્યાં કરવી? દુનિયાનું કઈ કરવું કે નહીં, ખાવું પીવું કે નહીં, બાલબચ્ચા ઉછેરવા કે નહીં, એનું ધ્યાન રાખવું કે નહીં? ગરીબ બાપા ક્યાં કે છે કે દિન પછવાડે ભાગો? દિનના સાથે અમારે દુનિયા બી તો સાચવી ને, પણ અત્યારે તો મમ્મીનું દુનિયા જ સચવાઈ રહી છે ને, દિનનો ખ્યાલ તો નથી બરાબર. રોજ જમાત ખાને આવીને અમે કહે કે દિનની ફરજ પૂરી કરી છે, તો એ ફરજ પૂરી નથી કરી. બીજા ધર્મોવાળા બી આ પૂજા પાઠ કરે છે, જેનો ઉપર કોઈ ગુરુ નથી, કોઈ ધણી નથી, કોઈ નૂરનો માલિક નથી, કોઈ ખુદાવન નથી, કોઈ ઇમામ નથી, એ લોકો બી નમાઝો પડે છે, રોઝાઓ રાખે છે, તરાવીઓ પડે છે, જાગે છે, બધું કરે છે ને, એ લોકો બી કરે છે. તો અમે કરીએ છીએ તો કઈ નવાઈ કરીએ છીએ? ધણી જો ધણી સામે બેઠો છે ને, તો મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, જે દિવસથી ઇમામે એક કાંટો આપી દીધો આપણા હાથમાં ઓળખવા માટે, જે દિવસથી, એ દિવસ બી યાદ રાખી લેવાનો, જે દિવસથી તમે દુનિયાવી વસ્તુઓને જ તમારું ધ્યેય માનશો, જે દિવસથી તમે દુનિયાવી વસ્તુઓને જ તમારો ધ્યેય માનશો અને દુનિયાવી વસ્તુઓને જ બીજી બધી વસ્તુઓ કરતા ચડિયાતી ગણશો. કોણ કે છે? કરીમસા. અને દુનિયાવી વસ્તુઓને બીજી બધી વસ્તુઓ કરતા ચડિયાતી ગણશો, તે દિવસથી, જે દિવસથી તમારા દિલમાં દુનિયાનું મહત્વ વધી ગયું, તે દિવસથી તમારું ઈમાન નાબૂદ થશે અને તમે પોતાને, મૌલા ફરમાવે છે, તમે પોતાને ઈમાનદાર કહેવડાવી શકશો નહીં. બે ઈમાનમાં નામ આવી જશે ઈમામના દરબારમાં. ખુલ્લું ફરમાવ્યું છે, અમૂલ્ય રત્નો વાંચો, વાંચો. ઇસ્માઇલિયા એસોસિએશન ફોર કેન્યાની ફરમાનની કિતાબની અંદર મૌલા ફરમાવે છે કે જે દિવસથી તમે દુનિયાવી વસ્તુઓને જ તમારું ધ્યેય માનશો, દુનિયાવી વસ્તુઓને જ મૌલા ફરમાવે છે બીજી બધી વસ્તુઓ કરતા ચડિયાતી ગણશો, તો તે દિવસથી તમારું ઈમાન નાબૂદ થશે, ખલાસ થઈ જવાનું, ઈમાન ખલાસ થઈ જવાનું. પાછો મૌલા એમ બી ફરમાવે છે કે તમે પોતાને ઈમાનદાર કહેવડાવી શકશો નહીં, ફરમાનના શબ્દો છે. તો દુનિયાની વસ્તુઓને મહત્વ આપવું એટલું બધું કે દીન કરતા વધી જાય? કરીમ સાહેબ કોઈ એવું ફરમાન કર્યું તો બતાવો મને, કેટલું બધું મહત્વ આપી દો દુનિયાની વસ્તુઓને કે ધર્મનું મહત્વ ઘટી જાય? મૌલાએ ફરમાવ્યું, મારો જે બી રૂહાની બાળક દુનિયાની વસ્તુઓને જ મહત્વ આપશે એનું ઈમાન નાબૂદ થઈ જવાનું. જે દિવસથી આ કરશે એ જ દિવસથી ઈમાન નાબૂદ. પછી મૌલાએ શું કીધું, મૌલા શાહ કરીમ શું ઈચ્છે છે? તો મૌલાના શાહ કરીમ અલ હુસૈન એ ફરમાવ્યું, આજે સવારે અમો તમને ફરમાવીએ છીએ, શરૂઆત કરી અમારા વાલા રૂવાની બચાવો, આજે સવારે અમો તમને ફરમાવીએ છીએ તે એ છે કે તમારો જન્મ થયો તે દિવસથી, તમારો જન્મ થયો, શાહ કરીમ ફરમાવે છે, તમારો જન્મ થયો તે દિવસથી તમારા ઉપર ભૌતિક અને રૂહાની, ભૌતિક એટલે દુનિયાવી, દુનિયાવી અને રૂહાની બે, ભૌતિક અને રૂહાની જીવનની જવાબદારીઓ નાખવામાં આવી છે. ક્યાંથી નાખી છે? જન્મ થયો તે દિવસથી. કઈ કઈ જવાબદારી? દુનિયાવી અને રૂહાની બંને જવાબદારીઓ નાખવામાં આવી છે. પછી મૌલા ફરમાવે છે જે તમારે પૂરણ કરવાની છે, જેને તમારે પૂરણ કરવાની છે. પછી ઇમામ ફરમાવે છે તેમાંથી કોઈ એક જવાબદારીને, તેમાંથી કોઈ એકને જે છોડી આપે છે, કોને છોડે? એક ભાઈ કે દુનિયાને છોડે. અરે આ ઇસ્માઈલી આપણા દુનિયાને ક્યાં છોડે? હે, દિન છોડી દે, દુનિયા ન છોડે. તેમાંથી કોઈ એકને જે છોડી આપે છે, મૌલાએ ફરમાવ્યું તે સ્ત્રી અથવા પુરુષ ભૂલ કરે છે. આ ટ્રાન્સલેશન આપણી ઇન્ડિયાની તરીકા બોર્ડે કર્યું છે. મને જરાક વાંધો છે આમાં. મારે મારા મૌલાને પૂછવું હતું કે આ મૌલા ફરમાન બહુ સારું છે, બહુ સરસ સમજાયું કે જન્મ થયો ત્યારથી બે જવાબદારી મૂકી, દુનિયાવી જવાબદારી, રૂહાની જવાબદારી, એ અમારે પૂરી કરવી છે. એ બરાબર છે. એકને જે છોડી આપે છે, ચલો થોડીક વાર માટે રૂહાની જવાબદારી મેં છોડી આપી, તો મૌલા એમ ફરમાવું તું ને કે એકને, તેમાંથી કોઈ એકને જે છોડી આપે છે તે રૂહાની ફરજંદ ભૂલ કરે છે. બરાબર ને? કેટલું સીધું થઈ જાય. મૌલા નથી ફરમાવતો તેમાંથી એકને જે છોડી આપે છે તે સ્ત્રી અથવા પુરુષ. મૌલા આ શું ફરમાન કર્યું તે? હે, તે સ્ત્રી અથવા પુરુષ ભૂલ કરે છે? અરે મૌલા, ફરમાન તો જમાતખાનામાં કરી રહ્યો છો. મુંબઈના જમાતખાનાનું ફરમાન છે, અમારા ઇન્ડિયાનું ફરમાન છે. સ્ત્રી અથવા પુરુષ કેમ? કેમ સ્ત્રી અથવા પુરુષ? એમ કેવું તું ને કે તે રૂહાની ફરજંદ ભૂલ કરે છે? સ્ત્રી અથવા પુરુષ અમને કેસ માલિક તું? થોડીક વાર પહેલા તો એમ કીધું કે અમારા વાલા રૂહાની બચ્ચાઓ, અને હવે સ્ત્રીને પુરુષ કહેવા માંડી ગયો. પાછો વાંચો આ ફરમાન, ફરી પાછો વાંચો, ફરી વખત વાંચ્યો તો તમને યાદ આવશે કે નહીં, રૂહાની જવાબદારી જે ભૂલી જાય છે તે રૂહાની ફરજંદ કહેવડાવવાની લાયક નથી. વાંચો આ ફરમાનને, 50 વખત વાંચીને મારી પાસે આવો. રૂહાની જવાબદારીને ઓછું મહત્વ આપે છે. રૂહાની જવાબદારી જે ભૂલી જાય છે એને મારો મૌલા રૂહાની ફરજંદ નથી કહેતો. એક જ શબ્દ કીધો હતો બસ હતું કે તે રૂહાની ફરજંદ ભૂલ કરે છે. એની બદલે મારા મૌલાએ કીધું કે તે સ્ત્રી અથવા પુરુષ ભૂલ કરે છે. બે શબ્દો લીધા, એક જ નહીં, કારણ કે મૌલા જાણે છે કે જેને રૂહની પડી નથી, રૂહાનીની પડી નથી, એ રૂહાની ફરજંદ કેમ હોઈ શકે? એને રૂહાની ફરજંદ કહેવાય કેમ? કેમ કહેવાય? મૌલા બી જોઈ વિચારીને બોલે છે, જોઈ વિચારીને બોલે છે. પછી ફરમાન આગળ વધ્યું, તે સ્ત્રી અથવા પુરુષ ભૂલ કરે છે. પછી મૌલાએ ફરમાવ્યું તમારી જિંદગીના આખરી સમયે એ પ્રશ્ન પૂછવો જોઈએ કે શું મેં મારી જિંદગીમાં શારીરિક અને ભૌતિક જવાબદારીઓ તેમજ રૂહાની જવાબદારીઓ પૂરી કરી છે. મારો મૌલા ફરમાવે છે કે ભલે મેં તમને હમણાં ફરમાન કર્યું, પણ મર્યા અગાઉ એક વખત, તમારી મોતના અગાઉ એક વખત તમે તમારા દિલ સાથે સવાલ કરજો, એ પ્રશ્ન પૂછો જ જોઈએ. અણમોલ રત્નો તરીકા બોર્ડનું પ્રકાશન, નવી કિતાબ, એ પ્રશ્ન પૂછો કે શું મેં આ બે જવાબદારી પૂરી કરી છે. પછી ઇમામ ફરમાવે છે યાદ રાખજો, તમારો ઇન્સાફ આ બંને બાબતો ઉપર કરવામાં આવશે. જે ઇન્સાફ થશે ને, અરે મરી ગયા પછી જે જજમેન્ટ મળશે ને, ફેસલો કે આ બદન, આ રૂ, આ મોમન, આ ઓલો મોમન, તો તમારો ઇન્સાફ આ બંને બાબતો ઉપર કરવામાં આવશે કે બંને જવાબદારીઓ પૂરી કરી છે કે નથી કરી, બંને જવાબદારીઓ પૂરી થઈ છે યા નથી થઈ. હું એકદમ ફરમાન કહેતો જાય તો તમે એમ લાગશે કે આ બધું જરાક આમ બોર થઈ જાય એવું લાગશે. આના સપોર્ટમાં એક્ઝામ્પલ આપીશ. બદનના મોમન, માવે કીધું પહેલા બદનના મોમન, બીજા રૂહના મોમન. જવાબદારી બી છે મારા ઉપર, પણ જે એક જ જવાબદારી જોવે છે, અને બીજી જવાબદારી તો આ થોડી થોડી ખાને આવું, દુઆ પડવી, તસબી કાઢવી, રૂહને માટે કાંઈ જાણકારી નથી, કાંઈ નથી. શું થાય છે હાલ? શું હાલ થાય છે? હજારો લાખો દાખલાઓ તમને મળી જાય, દુનિયાની ઘણી કિતાબોમાંથી તમે મિસાલો પેશ કરી શકો કે ભાઈ આ જાતના માણસો બદનવાળા હોય છે ને આવી જાતના માણસો રૂહના ચાવવાવાળા હોય છે, એમ તમે અલગ અલગ કરી શકો. એક સારા માણસનો દાખલો, અને દાખલો આપનાર કોઈ કિતાબોમાંથી નહીં, એ દાખલો આપનાર 48માં જોમાનો ધણી હઝરત ઇમામ સર સુલતાન મોહમ્મદ શાહ છે. મૌલાએ દાખલો આપ્યો, મૌલાએ દાખલો આપ્યો, પોતાના ફરમાનની અંદર આપ્યો. કલામે ઇમામે મુબીન ભાગ પહેલો, ફરમાન 20મો, પાનું 60, 6 અને 0. મૌલાએ પોતે દાખલો આપ્યો, હું તમારી પાસે પેશ કરું છું. ઇમામ દાખલો આપે તો કેવો જોઈએ, ફરમાન કહેવાય. ઇમામ જે દાખલો આપે એ ફરમાન. એક સારા માણસો દાખલો આપ્યો, આપણા રૂવાણા ઉભા થઈ જાય, બહુ સારો, આપણા જેવો જ સારો માણસ, મારા તમારા જેવો સારો. કેવો સારો, કેવો સારો એ તો પૂછો. પાક્કો, હરેક બાબતમાં પાક્કો, ચુસ્ત, જેને આપણે કહીએ ચુસ્ત ઇસ્માઈલી છે, એવો ચુસ્ત. દરેક ક્રિયામાં પાક્કો, એક એક ક્રિયા છૂટેલી નહીં, એક એક નમાઝ છૂટેલી નહીં, દરેક બાબતમાં પાકો. અને રહેતો તો ક્યાં, તો કે મૌલાના શહેરમાં, દરેક રીતે પાકો. અને હવે આગળ કહું ની પાકાઈ, રોજ બંદગી કરવા વાળો માણસ. હવે તમે સમજી ગયા છો કેટલો આગળ વધેલ હશે. રોજ બંદગી કરવા વાળો માણસ, રોજ બંદગી કરવા વાળો. અને ખાલી બંદગી કરે એટલું જ નહીં, રૂવે રૂવે, આંખમાંથી આંસુઓ નીકળતા હોય, રોતો જાય, બંદગી કરે ને રૂએ બી. અને એક જ દુઆ માંગતો હતો પોતાના ધણી પાસે, મૌલા પાસે, એક જ દુઆ, એક જ દુઆ માંગતો હતો. બીજું કાંઈ નથી માંગ્યું, ઘર નથી માંગ્યા, માલ નથી માંગ્યો, દુનિયાનું સુખ છે નથી માંગ્યું, એક જ ચીજ માંગી. એને પૂછો કઈ, એટલી સરસ ચીજ માંગી કે યા મૌલા, મારા દિલમાં એવી ઈચ્છા થાય છે કે તારા માટે, દીન માટે, ઇસ્લામ માટે હું મારું માથું આપી દઉં. યા મૌલા, શહીદ થઈ જાઉં, શહીદ થઈ જાઉં, જંગે જહાદમાં મને બોલાવો. લડાઈ થતી હતી ને પૈગંબરના જમાનામાં, મુર્તઝા અલીના જમાનામાં, ઇમામ હુસૈનના જમાનામાં લડાઈઓ થતી હતી. તો યા મૌલા, મને લડાઈમાં બોલાવો. વગર બોલાવે તો ન હોય ને, બોલાવે તો જવાય. મૌલા બોલાવે તો, વગર બોલાવે વચમાં ઘૂસીએ તો વોલેન્ટર કાઢી મૂકે. બોલાવો માલિક, મને લડાઈમાં બોલાવો, મારે માથું આપવું છે, શહીદ થવું છે, કાફરો પર તલવાર ચલાવી છે. કારણ કે એને સાંભળ્યું હશે ને કે જે ખુદાની રાહમાં શહીદ થઈ જાય છે તે હંમેશા જીવતા હોય છે, તે મરતા નથી, તે જીવતા હોય છે. યા માલિક, મારે શહીદ થવું છે. બંદગી કહેતો હતો, કેટલા વર્ષ કરીએ પૂછો, મારા મૌલાએ ફરમાવ્યું 40 વર્ષ સુધી બંદગી કરતો રહ્યો. 40 વર્ષ બંદગી કરીને એક જ ચીજ માંગતો હતો, એક જ ચીજ. દુનિયાની કોઈ ચીજ નથી માગી એને, કે મારે દીન માટે શહીદ થવું છે, જહાદ કરવી છે, જંગમાં જવું છે, માથું આપવું છે. કયો મમીનો આ મોમન કેવો હશે, આવો પાકો મમન, પાકો જ છે ને. 40 વર્ષ બંદગી કરે, રોવે, દુનિયા ન માંગે, દીન માંગે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે તેનો દાખલો આપવા માટે, જેને 40 વર્ષ બંદગી કરી એનો દાખલો ઇમામ આપણને આપે છે. પણ મારો મૌલા એનું નામ નથી લેતો, એનું નામ નથી લેતો મારો મૌલા. ફરમાનની શરૂઆત કેમ કરી, 60માં પાનાઓ પર 20મું ફરમાન છે. એક શખ્સ શાહે નજફમાં રહેતો હતો, એક શખ્સ, અરે માલિક એનું નામ કહી દે ને, અમે ક્યાં ઓળખી જઈએ કે શાહે નજફમાં 1300 વર્ષ પહેલા કોણ રહેતું હતું. એ નામ કીધું હોત તો અમને એમ યાદ રહે. ત્યાં એની અગાઉ એક ગુનેગાર આવ્યો હતો, એનું નામ મૌલાએ ફરમાનમાં લીધું. એક માણસે ગુના કર્યા હતા અને એ મૌલા મુર્તઝાલી પાસે આવ્યો અને પાછો કહે છે કે યા મૌલા, મેં ગુના કર્યા છે, એની મને સજા કરો. અને એ બી કેવા ગુના, તો ફરમાનમાં ઇમામ પોતે ફરમાવે છે કે મૌલા મુર્તઝાલીએ કીધું કે તારો ગુનો એવો છે કે તને કાં તો તલવારથી મારી નાખવો, કાં દીવારમાં ચડીને મારી નાખવો, કાં આગમાં બારીને મારી નાખવો, એવો ગુનો કર્યો છે. ઈ માણસ જે આવ્યો કે અલી મેં ગુના કર્યા છે, ઇમામ સુલતાન મોહમ્મદ ફરમાવે છે કે મૌલા મુર્તઝાલી પાસે ઈ માણસ આવ્યો, મૌલા એનું નામ લીધું, એના બાપનું નામ બી લીધું, સફાન ઇબને અક્કલ નામનો માણસ મૌલા મુર્તઝાલી પાસે આવ્યો. સફાન એનું નામ, એના બાપનું નામ અક્કલ, સફાન ઇબને અક્કલ, ઇમામ એના બાપ સાથે એનું પૂરું નામ લે છે. ત્યારે આ માણસ જેને 40 વર્ષ બંદગી કરી, ગિરિયાદારી કરી, રોયો, એનું નામ નથી લેતો મૌલા, ઈ જ સુલતાન મોહમ્મદ નથી લેતો નામ. એક શખ્સ સાહે નજફમાં રહેતો હતો, આ દાખલો છે ઇમામ. પછી ઇમામે ફરમાવ્યું 40 વર્ષ બંધ. ભાઈ અમને વિગત કીધી, બધી ઇમામના ફરમાનમાં વિગત છે. 40 વર્ષ સુધી માંગ્યું એને, ત્યારે મૌલા મુર્તઝાલીએ એક માણસને મોકલાવ્યો. ઇમામ સુલતાન મોહમ્મદ ફરમાવે છે, માણસને મોકલાવ્યો ને કીધું જા, બોલા ભાઈ છે ને રોજ માંગે છે, રોવે છે, ધોવે છે, બોલાવ્યો. એને કે જંગે જહાજનો ટાઈમ થઈ ગયો, ચાલ બોલાવી લ્યાઓ મારા ઘરે. ઓલો માણસ ગયો ઇમામનું ને બોલાવી આવ્યો કે ચાલ ભાઈ, જંગે જહાજની બહુ દુઆ માંગી ને 40 વર્ષ, ચાલ મૌલા બોલાવે છે. આવ્યા ભાઈ, બેસાયો બાજુના રૂમમાં. મૌલા તો અંદર હોય ને, મૌલા ખલીફા હતા, ઇસ્લામના બાદશાહ હતા, મુર્તઝા અલી ચોથા ખલીફા હતા જાહેર ઇસ્લામના. હવે એવડા મોટા ખલીફાને મળવું છે, બેસ, મૌલાને સમાચાર આપ્યા હું. તો કે છે કે મૌલાને કયો ને કે મને દીદાર આપે. ઓલા માણસને કે છે કે મૌલાને કયો કે મને દીદાર આપે. ઓલો માણસ અંદર ગયો ને કે આવી ગયો છે, ઓલો બેઠો છે. તો એને કે બાજુમાં જે બંગલો છે ને એ રહેવા માટે આપી દો કે, અને આ જે બાઈ છે ને ખૂબસૂરત એને ભેટ આપી દો કે, ભલે પોતાની ઘરવાળી બનાવીને રાખીએ આપી દો ને. ઓલા ભાઈને કે ભાઈ ઓલો બગલો તારા માટે છે, બે જાય ની અંદર કે, હજી લડાઈને ટાઈમ થશે ત્યારે બોલાવશું, ત્યારે હમણાં તો જા બંગલામાં. તો ઓલો કે દીદાર નું કીધું તો કે હા મૌલાને કીધું તો, મૌલા કે દીદાર કાલે થશે, આજ નહીં કાલે. દીદાર તો કોઈ માંગ્યા જ નહોતા, ક્યાંક થાય. જંગે જહાજની પછવાડે પડી ગયો તો જંગે જહાજ આપી દીધી, જે જે માંગુ તે તું હી દેવે. દીદાર તો કે ને કે કાલે થશે, કે આજે બંગલામાં જા, થાયકો પાયકો હોય તો આરામ કર, અને લડાઈનો ટાઈમ થશે ત્યારે બોલાવીશ, અને આ બાઈ સેવા કરવા માટે કે ઘરવાળી બનાવ કે જે કર ભેટ છે જા. ભાઈ તો ગયા બંગલામાં, બાઈને બી લઈ ગયા, ઘરવાળી બનાવી દીધી, મકાન બી જોરદાર, મૌલા લઈએ ભેટ આપ્યો હતો. પછી મૌલાના માણસો ખાવાનો નિયામતનો થાળ લઈને ગયા કે ભાઈ આ તારા ખાવા પીવાની વસ્તુઓને જોઈતી બધી વસ્તુ આમાં છે, બે ફિકર રહેજો, ફિકર નહીં કરતો. અને પછી થોડોક ટાઈમ થયો તો જંગનું નગારું વાગ્યું, લડાઈની તૈયારી. મૌલા અલીએ ઓલા માણસને મોકલ્યો, જા એને બોલાય આવો. એને કહે કે લડાઈનો ટાઈમ થઈ ગયો છે, આવો. મૌલા બોલાવે છે, મૌલા ફરમાવે છે કે ઓલો માણસ બોલાવા ગયો કે ભાઈ, ઓલા ભાઈ તો બંગલામાં આરામ કરતા હતા, એ ભાઈ મૌલા બોલાવે છે, જંગે જહાજનો ટાઈમ થઈ ગયો, આવો. મૌલાને તો ખબર છે કે મારી પાસે ઘોડો નથી, હથિયાર નથી, હું કેમ લડીશ, હું કેમ જંગ કરીશ. મૌલાને કહે છે ઘોડો નથી, એ પહેલે વિચાર નહોતો કર્યો, હવે આવ્યો વિચાર, ઘોડો નથી, હથિયાર નથી, હું લડાઈ કેમ કરું. ઓલો માણસ ગયો મૌલા અલી પાસે, યા મૌલા, એ તો કહે છે કે ઘોડો નથી, હથિયાર નથી, હું લડાઈ કેમ કરું. મૌલા ફરમાવ્યું એમ તો કે આ લઈ જા ઘોડો, અને આ લઈ જા મારી તલવાર, હથિયાર બી લઈ જા ને ઘોડો બી લઈ જા, જા દે ને. ઓલો ઘોડો ને સાર બે લઈને ગયો. ઓલા ભાઈ ને કે ચાલો આ ઘોડો ને હથિયાર, બસ હાલો લડાઈમાં. તો કે એમ કરીને કે મૌલાને જઈને કેને કે આજે તું લડાઈ કરી લે, હું કાલે આવીશ, કાલે આવીશ, આજે તું લડી લે, તું જા, હું પછી આવીશ ટાઈમ જોઈને. એમ શું થયું, જંગે જહાજની દુઆ 40 વર્ષ માંગી હતી. પછી મૌલા ફરમાવે છે કે આ શખ્સને દુનિયા મીઠી લાગી હતી, કારણ કે મકાન મૈલું, ઘરવાળી મૈલી, ખાવાના થાળ મૈલા, અને એટલા માટે જ ઈબાદત કરતો હતો, એટલા માટે જ ઈબાદત કરતો હતો. મૌલાએ ફરમાવ્યું દુનિયામાં ઘણા મઝહબ વાળાઓ છે, જેઓ સુફી નથી, જેઓ સુફી નથી, શરિયતી, નસારા, યહૂદી, મૌલા ફરમાવે છે, હિન્દુઓ વગેરે ઘણા મઝહબ વાળાઓ સુફી નથી, તેઓના ખ્યાલ ઇમામ ફરમાવે છે, તેઓના ખ્યાલ તથા ઇબાદત નીચે જવાની હોય છે. સાંભળજો, ફરમાન મારા મૌલાએ ફરમાવ્યું છે, તેઓના ખ્યાલ તથા ઇબાદત નીચે જવાની હોય છે. તેઓ એવી ઉમેદ રાખે છે કે બહેસમાં જઈ ત્યાં સારું સારું ખાવાનું, સારા લુગડા, જાજી ઇસ્ત્રીઓ અને બહેસના સુખ પોતાને મળે. ઇમામ ફરમાવે છે આવી ઉમેદથી. અને ઓલાએ જે ઇબાદત કરીને સાહે નઝર ફરાય, એ એટલા માટે જ કરી હતી, એને દુનિયામાં આપી દીધું કે આ લે, આ તને જોઈ છે ને, લે આજ ઇબાદત છે ને તારી, આજ માંગણી હતી ને, અરે આજ તમન્ના હતો ને, આજ ધ્યેય હતો ને, અરે બદન નો મમન છો જમીન ઉપર રહેવાનું, નહીં જ્યાં ઉપર 40 વર્ષની બંદગી ઉપર પાડી કરવી નહીં. બહેસમાં સારું સારું ખાવાનું, મૌલા ફરમાવજો, તેઓની એવી ઉમેદ છે સારું ખાવાનું, સારા લુગડા, જાજી સ્ત્રીઓ છે ને, હુરાઓ મળશે. મૌલા ફરમાવે છે જાજી સ્ત્રીઓ અને બહેસના સુખ પોતાને મળે. પછી મૌલા ફરમાવે છે તેઓની આવી ઉમેદો સારી નથી, આવી ઉમેદો શરિયતની છે. બહેસ પણ દુનિયામાં આફત છે, રૂહની અસલ ઉમેદ છે તે જુદી વસ્તુ છે. મારો મૌલા ફરમાવે છે રૂહની અસલ ઉમેદ તો જોતું જ નથી કોઈ, કે રૂહનું શું છે, કેમ છે, કેમ ચાલે છે, શું થવાનું છે. એને ફક્ત પોતાના બદનને જોવું છે, અને જન્નતમાં શું મળશે એ જોવું છે, અને બંદગી કરવી છે. 40 વર્ષ બંદગી કરવા છતાં પણ હાલત શું થઈ કે જમીન ઉપરનો જમીન ઉપરિયો મૌલાની નાફરમાની કરીને બધાય ક્રિયા ઉપર પાણી ફેરવી નાખ્યો. જેવો બદનના મોહ, યાદ કરો ફરમાન, જેવો બદનના મોમન છે તેવો અહીં જ રાજી થાય છે, અને આ દુનિયા ઉપર રહેવાની જ રાજી છે. તેઓ આખરે જમીનમાં જાય છે. ખતમ મોમીન, ખલાસ કરીએ છીએ. જમાતની હાજરી સારી છે, શું માંગો છો મૌલા પાસે, શું માંગો છો, શું માંગો છો મૌલા પાસે. અરે મારો મૌલા બંદગી કરતો હતો, મારો મૌલા બંદગી કરતો હતો. કોણ? અવલ ઇમામ મૌલા મુર્તઝા અલી. અરે ઇમામે અમને બતાવવા બંદગી કરી, અમારો ઇમામ શું માંગતો હતો પૂછો ને તમે. અમારો ઇમામ, અરે અલી શું માંગતા હતા ઇબાદત કરતી વખતે, એને બી તો કઈ માંગ્યું હશે ને. અરે અમારા ઇમામે શું માંગ્યું, ખુદ ઇમામ સુલતાન મોહમ્મદ સાહ ફરમાવે છે અલી શું માંગતા હતા. અરે ફરમાન વાંચીને જુઓ, મારા મૌલાએ ફરમાવ્યું જેમ હઝરત અલીએ એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું, મારો અલી માંગે છે, મૌલા માંગે છે. જુઓ તમે આ ઇમામનું ફરમાન છે. હઝરત અલીએ એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું કે ખુદાયા મને જન્નતની તમા નથી, તમા એટલે લાલચ, આકર્ષણ નથી, મને જન્નતનું એટ્રેક્શન નથી. ઇમામ અલી ફરમાવે છે કે ખુદાયા મને જન્નતની તમા નથી, તે હું દોઝખથી ડરતો નથી, જે દુઃખ દેવું હોય તે મને દે, મારાથી સારાઈ કર, હું તારો આશક છું. પછી મૌલા ફરમાવે છે હકીકત એ છે, આ હકીકત છે, આ હકીકત છે. ઇમામે પોતાના દાદાનો દાખલો આપ્યો, હઝરત અલીનો દાખલો આપ્યો, કે એને બી દુઆ માંગી હતી, ઇબાદત એને બી કરી હતી, પણ એને શું માંગ્યું, જન્નતની તમન્ના નથી કરી, દોઝખથી ડર નથી એમ કહી દીધું, જે દુઃખ દેવું હોય તે મને દે, મારાથી સારાઈ કર, હું તારો આશક છું. પછી મૌલા ફરમાવે છે હકીકત એ છે, આ હકીકત છે, આ હકીકત છે. શું માંગ્યું અલીએ, શું માંગ્યું અમને બતાવે છે. અમે મૌલાના લાડલા રૂહાની બચ્ચાઓ, મૌલાના હાજર ઇમામના બાળકો, એ બદનને રૂહના ચક્કરમાં ફસાઈ ગયા હમણાં તો, પણ રૂહાની બચ્ચાઓ છે, ઇમામના બચ્ચાઓ છે, મૌલાના બચ્ચાઓ છે. મમ્મીનો જે રૂહના મોમન છે ને, તે એવી કોઈ પણ દુનિયાવી વસ્તુઓની માંગણી નથી કરતા, તે બંદગી એટલા માટે નથી કરતા કે તેને દુનિયાની નિયામતો મળે, તે બંદગી એટલા માટે નથી કરતા કે તેને સ્વર્ગ મળે અને એના સુખ મળે. અગર જો ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું એક ફરમાન તમે સાંભળો ને, અને ફરમાન સાંભળ્યા પછી કોઈ તમને કહે ને કે મૌલા તમને જન્નત નસીબ કરે, તમે એને પાકું જ મારો, કારણ કે એ તમને લાગી જાય કેમ ગારી દઈ રહ્યો છે એવું લાગે. એક ફરમાન સાંભળ્યો સ્વર્ગ માટે ઇમામે ફરમાવ્યો, મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સ્વર્ગ માટે ફરમાવે છે, બહેસ્ત માટે ફરમાવે છે. ફરમાનની શરૂઆત કેમ થઈ સાંભળો, તમે સાંભળ્યું હશે, ઇમામ ફરમાવે છે, તમે સાંભળ્યું હશે કે બુઢા ઘોડાઓના માટે બંદોબસ્ત કરવામાં આવે છે, ઇમામ પૂછે છે. તમે સાંભળ્યું હશે કે બુઢા ઘોડાઓના માટે બંદોબસ્ત કરવામાં આવે છે, પછી ઇમામ ફરમાવે છે, જેમ કે પાંજરા પોળમાં રાખવામાં આવે છે, ત્યાં સારું સારું ખાવાનું અને આરામ કરવાનું હોય છે, ઇમામ ફરમાવે છે. તેવી જ રીતે બહેસ્તમાં પણ સારું ખાવાનું અને સારે ઠેકાણે સુવાનું હોય છે. પછી મૌલાએ ફરમાવ્યું, એ બહેસ્ત નથી પણ તબેલો છે, ઇમામ ફરમાવે છે, એ બહેસ્ત નથી પણ તબેલો છે. બહેસ્ત પછી મૌલાએ ફરમાવ્યું, બહેસ્તના સુખ અને ઘોડાના તબેલાના સુખ બંને સરખા જ થયા. એટલે કે ઇમામ ફરમાવે છે, એટલે કે બહેસ્ત પણ એક તબેલો થયો. અને પછી મૌલાએ ફરમાવ્યું, અને તમે બુઢા ઘોડા થયા. આ ફરમાનના શબ્દો છે, માફ કરજો, મૌલા ફરમાવે છે, એટલે કે બહેસ્ત પણ એક તબેલો થયો અને તમે બુઢા ઘોડા થયા. માટે તમે ફેરસ્તા થવાની અને તેનાથી પણ ઊંચે ચડવાની ઉમેદ રાખો. એનાથી ઊંચે બહેસ્ત મૂકી દો, તબેલો છે. મૌલા કે એમાં જવા વાળા બુઢા ઘોડા છે, તમારે એવો ટાઈટલ જોઈ છે? નથી જોતો તો બહેસ્તને મૂકો ખૂણામાં. અમને બહેસ્ત નથી જોતી, અમને બહેસ્તના સુખ નથી જોતા. અરે ઇબાદત કરશો તો માંગશો શું? મારા મોરા ઇશારો કર્યો, બંદગી તો ગમે ત્યારે કરતા હતો, પણ સિજદો બી કરો ને, સિજદો ક્યારે બી મન થાય સિજદો કરવાનું, તો મારા મોરાએ ફરમાવ્યું, તમે જયારે સિજદો કરો, તમે જયારે સિજદો કરો ત્યારે માંગો કે અમને અસલ મકાને પહોંચાડ. યા મોલા, અમને અસલ મકાને પહોંચાડ. જયારે બી સિજદો કરો, તમન્ના એક જ છે રૂહના મોમનની કે અસલ મકાને જાય. તમે જયારે સિજદો કરો ત્યારે માંગો કે અમને અસલ મકાને પહોંચાડ. પછી ઇમામ દાખલો આપે છે કે જેમ એક બાળક પોતાની માતાથી છૂટું પડે છે ત્યારે તે રડે છે, રોવે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચો. તમે પણ તેવા થાઓ, તમે પણ તેવા થાઓ, કારણ કે તમે બી ઇમામથી છૂટા પડેલા છો. અસલ મકાન જોઈ છે, મૌલાના નૂર સાથે નૂરને મિલાવવું છે, રૂહ એક થઈ જાય. અસલ તો એ છે, અને એની હજી સુધી અમે સારી રીતે માંગણી જ નથી કરી. દરેક ચીજ દુનિયા તરફ ખેંચી ગયા, દરેક ચીજને દુનિયા તરફ ખેંચી ગયા. અરે રૂહના મોમન છે, નિરંતર આગળ વધ્યા કરે છે કે આગળ ને આગળ, આગળ ને આગળ, રોકાતા જ નથી. મૌલાએ ફરમાવ્યું, રોકાતા જ નથી. કાફરના ઘરમાં પેદા થયો તો કાફરના કેવી રીતે આગળ વધે છે જુઓ. કાફરના ઘરમાં પેદા થયો, આખી દુનિયા માને છે. ઈરાનના ઇસ્ફહાનમાં હતો, એનો બાપ લીડર હતો ધર્મનો, બુદકસા બી કે છે, ને જમીનદાર બી હતો ત્યાંનો, અગિયારીનો રખેવાળ હતો, પારસી હતો, અગ્નિ પૂજક હતો. એના બાપે પોતાના દીકરાને કહી દીધું હતું કે આખો દિવસ આગ સળગતી રહે, બુજવી ન જોઈ, કારણ કે ભગવાન છે અને આખો દિવસ આગને સળગતી જોવા માટે એની ડ્યુટી હતી. વર્ષો નીકળી ગયા, બુદ્ધ પરસ્તી જ જોઈ, અગ્નિ પરસ્તી જ જોઈ, એ જ ધર્મ જોયો. કોણ તો કે સલમાન ફારસ. સલમાન આખી દુનિયામાં એનો ઇતિહાસ વાંચીને જોઈ લ્યો કે પોતે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની હુઝૂરમાં બયાન આપે છે, અને એ બયાન દરેક રાઇટરોએ લખ્યા છે, સુફીઓની કિતાબમાં લખાયેલા છે. એક દિવસ એના બાપને જરૂરી કામ હતું એટલે તે બહાર જઈ શકતો નહોતો, તો દીકરાને કહે છે કે તારે જવું પડશે. ક્યાં? તો કે સામ દેશમાં, અમુક વસૂલી કરવાની છે આપણી પ્રોપર્ટીની. હર વખતે હું જાઉં છું પણ આજે મને ટાઈમ નથી, તું જઈ આવ. સલમાન ફારસ કહે છે કે હું ઘણી લાંબી ઉંમરે પહેલી જ વખત ઘરની બહાર નીકળો, કારણ કે ડ્યુટી હતી દેવતાનું, આજ ચાલુ જ રાખવો, બુજાઈ જાય તો દુનિયા ફના થઈ જાય, કેવી એનું ઈમાન હતું. યાદ તો ચાલુ જ રહેવી જોઈએ, બુજવી ન જોઈ. આજે તું જાકી, એની હિફાજત હું કરીશ, કે તું જાકી. લખે છે કે હું પહેલી ફેરે સામ ગયો, ત્યાં ફર્યો અતરાફમાં, પારસી લોકોને ધર્મ કીર્તન કરતા જોયા, ક્રિશ્ચન લોકોને બી જોયા, મને ક્રિશ્ચનનો ધર્મ સારો દેખાણો. મને જો કે મારા ધર્મ કરતા આ સારો છે, મારા અગ્નિ પૂજક ધર્મ કરતા આનો ધર્મ સારો છે. મારા દિલમાં એના માટે વસવસો પેદા થવા લાગ્યો, એક કિસમની લગાવટ પેદા થવા લાગી. હું ઘરે તો આવતો રહ્યો પાછો, પણ મારા બાપને મેં કહી દીધું કે હવે મને સામ મોકલી દો, છૂટો કરી દો, મારે ક્રિશ્ચિયન થઈ જવું છે. મારા બાપે મને માર્યો, મારા પગમાં બેડીઓ નાખી દીધી અને મને જેલમાં નાખ્યો. ધર્મ બદલવો છે? અરે મને પસંદ આવ્યો છે, મારા રૂહ માટે કંઈક કરવું છે મારે, કે આ બધું કરીને થાકી ગયો, આગ જલાવી જલાવીને ક્યાં સુધી જલાવું, કાંઈ ભલું થતું નથી, મારે લોકોના ધર્મમાં જવું છે. સલમાન ફારસ પોતાનું પૂરું બયાન કરે છે કે કેવી રીતે એના ઉપર દુઃખ અને તકલીફો આવી, પગમાં બેડીઓ છે, ઘરથી બહાર નીકળી શકતા નથી, જેલમાં નાખ્યા છે. આવી હાલતમાં એક નોકરને રાજી કરીને તેઓ કહે છે કે જો સામ કોઈ કાફલો જતો હોય ને બીજી ફેરે, તો મને કે મારે જવું છે, હું મારી બેડીઓ તોડી ભાગી જાય, મારે જવું છે, કાંઈક કરવું છે, મારે આમ નામ મરી જાય તો શું થશે, આમ ને આમ મરી જાઉં, માનખો જન્મ બેકાર, સાવ નકામો, કાંઈ ફાયદો નહીં, કાંઈ ફાયદો નહીં, મારે આગળ વધવું છે. અને જયારે ખબર પડી કે કાફલો જઈ રહ્યો છે, બેડીઓ તોડીને તકલીફ ઉઠાવીને પોતે કાફલામાં વયા ગયા. શામમાં કે પૈગંબરને કહે છે કે અલ્લાહના રસૂલ, હું શામમાં ગયો અને એક મોટા પાદરી પાસે જઈને અરજ કરી કે મને તમારો મુરીદ બનાવી લ્યો, મારું ઘર બાર કાંઈ નથી, હું તમારી સેવામાં રહીશ, મને ઇલમ શીખાડો, મને દિનની વાતો શીખાડો, મારે અંદર શાંતિ થાય એવું કંઈક કહ્યો. સલમાન ફારસ પોતે કહે છે કે એ માણસ જેની પાસે હું સાગીર્દ બન્યો હતો, એ પાદરી પોતે દુનિયાદાર હતો, મોટો તો કહેવાતો હતો પણ વિચારો બધા દુનિયાના હતા, પૈસા ભેરા કરવા, મોટું નામ થાય, વાહવા થાય, આવી જાતના બધા ખ્યાલાતો, રૂહાનિયત હતી જ નહીં એની પાસે. મેં એને મૂકી દીધો, મેં ગુરુને મૂકી દીધો કે આ ગુરુ નહીં, અરે જે આત્માનું ભલું કરે એવો ગુરુ જોઈએ છે, બીજો ગુરુ. એક બીજા ગુરુને પકડ્યો, શામમાં જ એ જ દેશમાં, એ થોડોક સારો હતો, થોડુંક મને સમજાયું ને મને થોડીક શાંતિ બી થઈ, પણ એની મોત નજીક આવી ગઈ. મેં અરજ કરી કે ગુરુજી તમે તો જાઓ છો, પણ મારું આ પ્યાસું દિલ છે એનું શું થશે, કે હવે મારે બીજો ગોતવો ક્યાં સારો માણસ, કે તમે ઇત્તેફાકથી સારા મળી ગયા કે ખુદાએ મિલાવી દીધા, પણ હવે કોણ મળશે. તો ઓલો માણસ પહોંચેલો હતો, એને કીધું કે બીજું કોઈ આવતો નથી, શામ દેશમાં નથી, એમ કર મોસલ તરફ જા, ત્યાં એક પાદરી છે, હું એને ઓળખું છું, એ જરાક આગળ વધેલો છે, કાંઈક જાણે છે રૂહાનિયત બારામાં, એની પાસે જા. સલમાન કે જે હું ત્યાં ગયો, મોસલ ગયો, પગે ચાલીને મુસાફરીમાં ત્યાં ગયો, ત્યાં જઈને એને મળ્યો, એની પાસે બધી વાત કરી, એનો સાગીર્દ બન્યો, એની પાસે શીખો, થોડાક ટાઈમ આવી બી મરવા પડ્યો. ગુરુજી મારું શું થશે, હજી મારા દિલની આગ નથી બુજાણી, હે આગ લાગી છે, હેડે કે ભીતર અગન જલતી રે પિયા, કે સદરદીન કે છે સો તુહી બુજાવણ હાર, આગને બુજાવશે કોણ, કે તકલીફ થઈ રહી છે, ઘરની આગ જોતા જોતા દિલમાં આગ લાગી ગઈ, તો કે આઈ કોઈ છે નહીં હવે, પણ કાંઈક મારા માટે કરો તમે, તો કે રોમ જઈશ, રોમ ઘણું દૂર છે અહીંથી, રોમ દેશ, ત્યાં ઉમરિયા ગામ છે, એમાં એક પાદરી છે, બહુ જઈફ છે કે, પણ એ રૂહાનિયતનો માહેર છે કે, તારામાં હિંમત હોય તો રોમ જા, અને એ બી ઉમરિયા ગામમાં, એને ગોત જઈશ કે જઈશ, પણ તકલીફ ઘણી પડશે, કે કોઈ તકલીફનો સવાલ નથી, કે એવા મોમનું નિરંતર આગળ વધ્યા જ કરે છે, મારે જવું જ છે કે. અને રોમ ગયો, એકલા હાથે રોમ ગયો, ઉમરિયા ગયો, એ પાદરીને ઓળખી લીધા, એની પાસે બધી વાતો કરી, એનો છેલ્લો મહિનો, તમને તમારી પાસે જે બી છે મને શીખાડો, આવ્યો છું તમારો સાગીર્દ બનવા, એકદમ જઈફ પણ પહોંચેલો માણસ, કાંઈક જોયેલો માણસ, તમને અંદાજો થશે કે કેમ પહોંચેલો હતો, થોડા કંઈક ટાઈમમાં એ મરવા પડ્યો, કારણ કે એકદમ જઈફ હતો. સલમાન રોવા માંડ્યા કે તમારા જેવા બુજુર્ગ મળ્યા ને હવે તમે વયા જો, દુનિયામાં મને રસ્તો બતાવો, કાંઈ હજી શાંતિ નથી થઈ, રૂહનું મોમન છું, બદનનો હોત ને તો ક્યારનો જન્નત અને હુરાઓની તસ્બી કાઢતો કાઢતો બેસી ગયો હોત, પણ રૂહનું મોમન છું, રસ્તો બતાવો. તો ગુરુએ બી હાથ જોડીને કીધું, બેટા ચારે તરફ અંધકાર, અંધકાર ને અંધકાર છે, રૂહાનિયતનું કોઈને જાણવાનો શોખ છે જ નહીં, બધા જાહેર પરસ છે, બધા દુનિયાનો દેખાવ કરવા વાળા છે, અંદરની વાતો કોઈને પરવા નથી. કે હવે તું બેઠો રે એમનો, મેં રોવા માંડ્યો, ગુરુજી કાંઈક તો કયો, કેટલી મારી મહેનત બેકાર જશે, હું રસ્તામાં ઉભો રહી જાય, ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવે છે તેમ ઉભા રહેતા નથી, આગળ ને આગળ વધ્યા કરે છે, તો મારે ઉભું રહી જાઉં. ગુરુને દયા આવી તો કહેતા ગયા છેલ્લી ઘડી આંખ ખોલીને કે બેટા બીજો કોઈ લાયક તો નથી, પણ તને એક ખુશખબરી આપું છું કે થોડાક જ સમયમાં ઇસ્લામના છેલ્લા પૈગંબર જાહેર થવાના છે. જો એ પારસી પાદરીને એટલું જ્ઞાન હશે ને કે પૈગંબર આવવાનો છે અને શું છે, અને પછી એને કહે છે કે મદીના મક્કામાં આવશે, એની કોમ એને દુઃખ દેવાની અને હિજરત કરીને મદીના આવશે, ત્યાં સુધીની ઓળખાણ આપી. અને જો એની પાસે તું જાઈશ ને સલમાન, તો તારી ઈચ્છા પૂરી થવાની, જા બસ રૂહનો મોમન છો ને ત્યાં સુધી પહોંચી જા, પછી જોયું જશે. સલમાન કે હું બહુ ખુશ થઈ ગયો, પણ દિલમાં એવું થયું કે હજી પૂછી લો. મેં કીધું ગુરુજી કદાચ પૈગંબર મારી સામે આવી પણ જાય તો એને ઓળખીશ કેમ, મારે કેમ ઓળખું, કારણ કે વર્ષો છે આ તકલીફ સહન કરું છું, ગામ દેશ બદલી બદલીને આ દરજ્જે પહોંચ્યો છું, હવે સાચો ગુરુ મળશે તો ઓળખાશે કેમ. તો એના ગુરુએ મરતા પહેલા કીધું કે સલમાન ત્રણ નિશાનીઓ આપું છું, ત્રણ નિશાનીઓ આપું છું. એક તો એ કે એ સતકો નહીં ખાય, સત્કાનો માલ નહીં ખાય. બીજું ભેજ સોગાદ આપશો તો લઈ લેશે, એને ખાસે ઉપયોગ કરશે. અને ત્રીજું એની પીઠ ઉપર વાંસામાં નબુવતની મોહર હશે. આ ત્રણ નિશાનીઓ આપું છું. કેટલો પોચેલો છે માણસ કે જેને આ નિશાનીઓ આપી, આ ત્રણ નિશાનીઓ આપું છું, તું ઓળખી લેજે એને, તારી ઉંમર લંબા છે ને તું એને ઓળખી લેજે, જા. ગુરુ મરી ગયા. સલમાન ને એક જ હતું કે હવે મારે મદીના જ જવું છે બસ, કારણ કે પૈગંબર મક્કાથી મદીના આવવાના છે, ગુરુએ કહી દીધું તું, અને બધી નિશાની આપી હતી, ખજૂરીના ઝાડવાળું પહાડોની વચ્ચે એક શહેર છે એનું નામ મદીના છે, બધી એને વિગત આપી હતી. અને સલમાને કહ્યું હવે અહીંથી મદીના કેમ જવું, રોમથી મદીના. એક કાફલાની વાત જોઈએ, કોઈ કાફલો હોય તો એના સાથે જવા માંડો નહીં, તો રસ્તામાં એકલા જાય અને તકલીફ થઈ જાય ને. એક કાફલા સાથે રવાના થઈ ગયા, મદીના પહોંચી બી ગયા, પોતે બયાન આપે છે મદીના પહોંચી ગયો, પણ શું થયું, ઓલા મદીનામાં પહોંચીને કાફલાનો સરદાર હતો ને એને સલમાનને વેચી નાખ્યો એક યહૂદી પાસે, પરવારો આવ્યો છે ને વેચી નાખ્યો, કે રસ્તામાં મળી ગયો તો વેચી નાખ્યો. સલમાનને ખબર નહીં, ઓલા યહૂદી લઈ ગયો કે કાફલાનો સરદાર અમને વેચી ગયો, હવે તો અમારો છો, તો મારે કામ શું કરવું, તો કે બગીચાનો માલી બની જા, ચાલો બગીચાનો માલી, બગીચો ધ્યાન રાખવું, પાણી નાખવું, સાફ સુફ કરવું. ચલ બોલો કે ક્યાંથી આવ્યો ને ક્યાં ફસાણો, કે આની પાસે ગુલામગીરી કરવા આવ્યો તો. અરે અરમાન કેવા હતા, ક્યાંથી ક્યાં પહોંચવાના હતા, રૂહને આઝાદ કરવાનો હતો ને પોતે અહીં ગુલામ બની ગયો. અને એમાં એક દિવસ આવાજ દીધી મદીનાના એક નિવાસીએ, અલ્લાહના રસૂલ કુબા સુધી પહોંચી ગયા છે, ત્રણ મીલ દૂર થાય મદીનાથી કુબા, ત્યાં આરામ લેવા બેઠા હતા. અલ્લાહના તો કુબા સુધી પહોંચી ગયા છે, મેં સાંભળ્યું, થોડીક ખાવા પીવાની વસ્તુઓ જમા કરી અને હું બી ત્રણ મીલ સુધી ભાગીને કુબા ગયો. માલિક પાસે રજા લીધી હતી, મને થોડીક વાર છૂટો કરો, આવું છું. અને કુબા ગયો તો પૈગંબર બેઠા છે, બે ચાર સાહબાઓ ને મુસ્લિમો બેઠા છે, હું બી પહોંચી ગયો. અને મેં કીધું કે આપ બહુ દૂરથી આવો છો, હિજરત કરી છે આપે, આપને ભૂખ પ્યાસ લાગી હશે, હું આ સતખો લાવ્યો છું, તમે આનો ઉપયોગ કરો. તો કે નબીએ સતખો લઈ લીધો અને પોતાના માણસોને આપી દીધો. મેં કીધું આપ ખાઓ ને, તો મને જવાબ દીધો કે અમે નબી સતખો નથી ખાતા. એને યાદ આવ્યું કે એના ગુરુએ કીધું હતું કે સતખો નહીં ખાઈ છીએ. બીજા થોડાક દિવસ પછી પૈગંબર મદીનામાં આવી ગયા હતા. હું થોડીક ચીજો પાછી જમા કરી, માલિકથી થોડાક પૈસા લઈ મારી મેનતાણાને પાછો ગયો કે આ ઓલી વખતે તમે ખાધું નહોતું, આ વખતે હું પાછો લાવ્યો છું, આ નજરાનું છે, ગિફ્ટ છે, તમને ભેટ છે, તો લઈ લેવાની. તો કે પૈગંબરે લઈ લીધી, કે બધાને આપીને પોતે બી ખાધી. મને યાદ આવ્યું કે નહીં, ભેટ સોગાદ તો રાખે છે, કે ખુશ થઈ ગયો. હવે ત્રીજી નિશાની બાકી હતી, કે એના માટે વળી થોડા બી વાટ જોઈ, કે એમાં કોઈ મુસ્લિમ ની મૈયત થઈ ગઈ. પૈગંબર મૈયતમાં ગયા, હું પણ ત્યાં પહોંચી ગયો. પૈગંબરે પોતાની પીઠ ઉપર ચાદર લપટેલી હતી. હું જઈને સામે બેસવાની બદલીમાં પછવાડે પછવાડે ફરવા માંડ્યો. મને એટલું એમ હતું કે જો ચાદર જરાકે સરકી જાય તો નબુવતની મોહર દેખાઈ જાય. પણ અલ્લાહનો રસૂલ કદાચ એને સમજી ગયો હશે તો મને બોલાવીને કહે છે કે પાછળ શું કામ ઉભો છે, એમ કરીને તેને ચાદર હટાવી અને મેં નબુવતની મોહર જોઈ લીધી, એને ચુંબન આપ્યું. મેં કલમો પડીને મુસલમાન થયો. મૌલા અલી આવ્યા, એની પાસે હાથ જોડીને ઉભો રહ્યો. હવે મારું શું, હું તો ગુલામ થઈ ગયો છું, ઓલો એ મને વેચાતો લીધો છે, છુટ્ટી નહીં આપે, મારે આઝાદ થવું છે, મારે આઝાદ થવું છે. મારો માલિક મને છુટ્ટી નહીં આપે. મૌલા, મારે તમારી ખિદમતમાં રહેવું છે, જિંદગીના જે બી થોડાક વર્ષ છે એ રૂ માટે કંઈક કરવું છે, પણ ઓલો યહૂદી જાલીમ છે, છુટ્ટી નહીં આપે. પૈગંબરે ફરમાવ્યું, જા અને એને પૂછ કે તને આઝાદ કરવા માટે શું જોઈ છે. પોતાના માલિકને પૂછે છે તો કે મને, હું તને આઝાદ કરું પણ એક શરતે, 40 મિસકાલ સોનું દેવું મને અને 300 ખજૂરીના ઝાડ મારા બગીચામાં લગાડવા, અને એ બી ઝાડ થોડા થોડા મોટા થાય તે પછી આઝાદ કરું, ત્યાં સુધી આઝાદ નહીં કરું. હવે આ લફડું નવું નીકળું. પૈગંબર પાસે આવીને રૂવે છે કે અલ્લાહના રસૂલ, મને છોડાવો, મારી પાસે કાંઈ નથી, સોનું માંગે છે 40 મિસકાલ, ખરી આપણે કરી દે 300 ઝાડ અને એ બી મોટા થોડાક થાય પછી આઝાદ કરે. પૈગંબરે સાહબાઓને કીધું કે આની મદદ કરો, સોનું જમા કર્યું. માલિકને બોલાવીને કે આ સોનું લઈ લે અને 300 ઝાડ લગાડવાના છે ને, મારા સાહબાઓ આવશે ને ઝાડ લગાવશે, દરેક જણો 10-15 ઝાડ લગાડે. અને રસૂલ અક્રમે ફરમાવ્યું કે છેવટે હું બી આવીશ અને 2-3 ઝાડ લગાડી દઈશ, હું બી આવીશ. સલમાન, તારે આઝાદ થવાની ઉમેદ છે ને, રૂહના માટે છે ને, એવા મમન માટે તમે દુનિયામાં આવ્યા છીએ, હું આવીશ ને ઝાડ લગાડી જઈશ. અને મારી દુઆ છે કે ઝાડ વધારે ટાઈમમાં મોટા નહીં, તરત જ મોટા થઈ જશે. જા, 300 ઝાડ ખુદા ખુદા કરી લગાવ્યા, ઝાડ મોટા બી થઈ ગયા રસૂલની મહેરબાનીથી. અને સલમાન મુસલમાન થયા પછી મૌલા મુર્તઝા અલીનો મુરીદ થયો. હવે નબી પાસેથી ઇલમ રહેલો છે, નબી પાસે કેટલું ઇલમ છે એ લઈ લો, બધા પાસે લેતો લેતો આવ્યો તો અહીંથી ઇલમ જોતું હતું એને. હવે નબી જ્યાં સુધી દઈ શકે ત્યાં સુધી દીધું. એમાં મૌલા મુર્તઝા અલી નાનકડી લડાઈમાં ગયેલા, સાંજ સુધીમાં પાછા આવવાના હતા, સમાચાર મહિલા નહીં પાછા આવવાના. પૈગંબર મુંજાણા, ભાઈ સમાચાર કેમ નથી આવ્યા? તો નબી રસૂલે ફરમાવ્યું કે છે કોઈ તમારામાંથી કે જે મને સૌ પ્રથમ મુર્તઝા અલીના સમાચાર આપે તો હું એને મું માંગ્યું ઇનામ આપીશ, જે માંગશે તે ઇનામ આપીશ. છે કોઈ તમારામાંથી કે તાત્કાલિક મને સમાચાર આપે કે અલી ક્યાં છે અને કઈ પોઝિશનમાં છે? એ જમાનામાં ટેલિફોન ના બધું નહીં હોય ને, એને તરત પૂછી લેત. સલમાનને થયું કે આ મોકો સારો છે કે હવે મારે કંઈક માંગવું છે પૈગંબર પાસે. અત્યાર સુધી માંગતો નહોતો કારણ કે એના અહેસાન એટલા બધા હતા, મને છોડાયો હતો ને બધું આપીને, એટલે માંગ્યું નહોતું. હવે માંગવાનો મોકો મળ્યો તો ભાગતો ગયો અલીને ગોતવા માટે, કારણ કે અલીનો ગુલામ હતો સલમાન. ગોતતા અને સામેથી અલી દેખાણા આવી રહ્યા છે. અલીને જોઈને નજદીક જઈ અને સલામ કરે એનો દસ્તુર હતો, પણ આ વખતે અલીને જોઈને ભાગ્યો પછવાડે કે જલ્દી જઈને કહી દો ને તો કોઈ બીજો કઈ આવશે અને ઇનામ લઈ લેવાનો. એ ભાગ્યો એટલે મૌલા અલી જોયું, સલમાન જોરથી અવાજ દીધી, યા મૌલા કે જલ્દીમાં છું, નહીં જલ્દી અમારી પાસે આવો. એકદમ ઉતાવળે આવ્યો, કેમ કે મને જેને ભાગી ગયો? તો કે યા મૌલા કે નબીએ આવી જાહેરાત કરી છે કે જે કોઈ સૌ પ્રથમ સમાચાર આપે એને ઇનામ મળશે, મો માંગ્યું, તો હું એટલા માટે ભાગ્યો કોઈ બીજો સમાચાર આપીને ઇનામ ન લઈ જાય અને ઇનામ મને જ મળે. મુર્તઝા અલી પૂછે છે કે સલમાન, ઇનામ તો તને જ મળશે, બસ પણ શું ઇનામ માંગીશ શું? અરે એ બી નક્કી કર્યું કે ખાલી ભાગતો આવતો રહ્યો. તો કે યા મૌલા શું માંગવું જોઈએ? આપ ફરમાવો શું માંગું. મૌલાએ ફરમાવ્યું, સલમાન ઇસ્મે આઝમ કે જે રૂહને છોડાવવા માટે જરૂરી છે, માંગ. આ રીતે સલમાને ઇસ્મે આઝમ લીધો અને ઇબાદત કરી. ઇસ્મે આઝમ લીધા પછી ઇબાદત કરી, એ પહેલા બી કરતો હતો પણ હવે ઇસ્મે આઝમ થી ઇબાદત, બોલ થી ઇબાદત ચાલુ થઈ. આગ તો હતી જ હેડે કે ભીતર, પ્રેમ તો હતો જ, મૌલાનો ગુલામ 24 કલાક મૌલા પાસે રહેવા વાળો, અને હવે ઇબાદત કરી. અને થોડાક જ સમયમાં તો તમે વિચાર કરશો તો તાજ્જુબ થશે મમ્મીનો, સલમાનને મુસલમાન થી હજી 6-7 વર્ષ નથી થયા. 6-7 વર્ષ જ મદીનામાં પૈગંબર રહ્યા, કેટલું? 10 વર્ષ. 23 વર્ષની પૈગંબરી, એમાં 13 વર્ષ મક્કામાં અને 10 વર્ષ મદીનામાં. 10 વર્ષ મદીનામાં રહ્યા એમાં તો સલમાન આવ્યો, ધર્મ લીધો, પછી થોડાક ટાઈમે બોલ લીધું, અને હજી પૈગંબર જીવતા છે ને સલમાન મકસદને પામી ગયો. કેટલા ટાઈમમાં એ તમે હવે ટોટલ કરો, 10 વર્ષમાં બધું કેવી રીતે બન્યું હશે? ઇતિહાસ છે, તારીખ છે અને ઇમામનું ફરમાન છે, તમે જુઓ ક્યાં સુધી મમ્મીનું, ક્યાં સુધી? કે નબીનો આખરી ટાઈમ હતો, એક છ આઠ મહિના કે વર્ષથી બાકી હતું નબીને. અને એક દિવસ પૈગંબરે જાહેર કર્યું હતું કે આવું છું ને તમને ઘણી બાબતો બતાવવા માંગુ છું. તો સાહબાઓએ ભાગ પાડી લીધા. બધાને ખુશતું હતું કે પારસી જુમા જુમા આઠ દિન નહીં હોય કે હમણાં હમણાં આવ્યો ને કે મોઢાગર બેસી જાય છીએ, આજે આપણે આપણી સીટો પકડી લેવી છીએ. તો એક તરફ લાઈન લાગી બધાય મોહાજીર, એક તરફ લાઈન લાગી બધાય અંસાર. મોહાજીર એટલે મક્કાથી હિજરત કરી હતી એ લોકો, અને અંસાર એટલે મદીનાવાળા જેને સાથ આપ્યો હતો એ લોકો. બે તરફ લાઈન પૈગંબરની, આ પૈગંબર બેઠે, આ તરફ લાઈન, આ તરફ લાઈન. સલમાન આવ્યો તો બેસવાની જગ્યા નહીં, વચમાં બેસવા ગયો તો મોહાજીર કે ચાલ, આ અમે મક્કાથી આવેલા છીએ, તકલીફ પાડી છે અમે, પૈગંબર સાથે આવ્યા છીએ, હિજરત કરી છે, ચાલો. ઓલી કોઈ ગયો તો મદીનાવાળા કે અમે અંસાર છીએ, અંસારના વચમાં પારસી નહીં, ચલો. બેય ભગાવ્યો તો સલમાન છેલ્લે એવું કર્યું, છેલ્લે અરીબાન એ બી રસ્તો દેખાય, અરે તેને બંદગીમાં બધું જોઈ લીધું હતું, છેલ્લે ઉભો હતો. ના પાડીને બેસવાની, ભલે ના પાડી. પૈગંબર આવીને બેઠા, જોયું તો એક તરફ મહજીર છે ને એક તરફ અંસાર છે, ને સલમાન તો ઠેઠ પછવાડે ઉભો છે. બોલાવ્યો સલમાન ને, ભાઈ એટલે છેટે કેમ ઉભો છો, દૂર નજીક આવો. આજ કેમ સલમાન પછવાડે થઈ ગયો? પૈગંબર કે છે કે આમ કેમ થયું? તો મહાજુરે કીધું કે અમે સલમાનને અમારા પાસે નહીં આવવા દે, અમે બધા મોહાજીર છીએ, તમારી સાથે શરૂઆતથી હતા, આ તો હમણાં આવ્યો છે. મદીનાવાળા કીધું અમે અંસાર છીએ, આ મદીનાનું નથી, આ બહારથી આવેલો છે, અમારી સાથે કેમ રહીએ? અમે મહાજીર છીએ, અમે અંસાર છીએ, આ કોણ છે, આ અલગ છે. પૈગંબરે ફરમાવ્યું, ઉભા રહ્યો સલમાન, નજદીક આવો, નજદીક આવો, નજદીક આવો, બેસ, આઈ આઈ બેસ, મારી બાજુમાં બેસ. તમે મહાજીર છો, હે ઠીક છે, તમે મારી સાથે હતા શરૂઆતથી, આ અંસાર છે, તમે મહાજીરોમાંથી છો, આ અંસારોમાંથી છે, તો તમે સાંભળી લ્યો, સાંભળી લ્યો, મુસલમાનો નબી રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે, સાંભળો, તમે મહાજીરોમાંથી છો, તમે અંસારોમાંથી છો, તો સલમાન મારામાંથી છે, એટલે બેસ્ટમાંથી છે. અને નબી રસૂલે આવાજ લગાવી, હમ સાહેબ સલમાન, સલમાન અમારા એટલે બેસ્ટમાંથી છે. અને પછી ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું, સલમાન ફારસ, મારો મૌલા ફરમાવે છે સલમાન ફારસ અહેલે બૈત, પછી એના નામના સાથે જે મેરો ટાઇટલ હોય ને એમ મારા મૌલાએ યાદી આપી, સલમાન ફારસ અહેલે બૈત તમારા જેવો હતો. પૈગંબર ફરમાવતા હતા કે સલમાન ફારસ અહેલે બૈત જેવો સારો હતો, તે પોતાના અસલ મકાને પહોંચ્યો. ઇમામ ફરમાવે છે, સાંભળો, તે પોતાના અસલ મકાને પહોંચ્યો. પછી ઇમામ ફરમાવે છે, સલમાન ફારસ તમારા જેવો માણસ હતો, તમે પણ ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. ઇમામનું ફરમાન, તમે પણ ખાલી નહીં ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. એટલે બૈતના દરજીને ઇમામે પોતે કીધું, આપણે બીજી વસ્તુ વાંચી હોય તો મૂકી દઈ ખોટી છે કરીને, કે નબીએ નહીં કીધું હોય. મારા મૌલાએ ફરમાવ્યું કે નબી મોહમ્મદ ફરમાવતા હતા કે સલમાન એટલે બૈત જેવો સારો હતો, એટલે બૈતના દરજ્જા ઉપર પહોંચ્યો, નબીએ ફરમાવ્યું. તો વિચાર કરો મમ્મીનો, દસ વર્ષની અંદર એ ક્યારે મુસલમાન થયો, ક્યારે એને ગુલામી અખ્તિયાર કરી અલીની ને મોહમ્મદની, ક્યારે ઇસ્મે આઝમ લીધો, ક્યારે ઇબાદત કરીને ક્યારે પામી ગયો. દસ વર્ષમાં તો બધું થઈ ગયું. અને પૈગંબર જોમો સિફારિયા અગાઉ કેતા ગયા કે અહેલે બૈત, અહેલે બૈતના દરજ્જા ઉપર છે. ઇમામે ફરમાવ્યું, અસલ મકાને પહોંચ્યો, ક્યાંય ઉભો નતો રહ્યો, આગળ ને આગળ વધતો રહ્યો, અહેલે બૈતના દરજ્જા ઉપર. આ રૂહના મોમન છે, આ રૂહના મોમન છે. ગોતી ગોતી ગોતીને અલીને પકડ્યા અને ઇસ્મે આઝમ લીધો, ગોત્યા. આપણને વગર ગોતી અલી મળી ગયો, વગર મહેનતે ઇસ્મે આઝમ મળી ગયો. અને ઓલા ઇસ્મે આઝમ લીધાના બે ચાર વર્ષમાં અસલ મકાન બી જોઈ લીધું. અને આ અમને અસલ મકાનનું કેવું છે એ ખબર નથી, કારણ કે આપણને મફત મળ્યો છે ને એને મહેનતથી મળ્યો હતો, એને મહેનત પછી લીધો ને, આપણને ખાલી ખાલી મળી ગયો. શું મમ્મીનો ઇસ્માઈલી ત્યાં રોજ જમાત ખાને આવી તો ફરજ પૂરી, રૂ માટે કાંઈ નહીં, સાવ બેકાર. આવી રીતે જ ઇસ્માઈલી તરીકે જન્મીને ઇસ્માઈલી તરીકે મરી જાય અને એવી જ બદનના મોમન તરીકે જમીન ઉપર રહી જાય તો એ બસ, ઉપર જવાનો વિચાર જ નહીં. ઇમામે ફરમાવ્યું, ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે એ સિવાય આ દુનિયામાં ઇન્સાન માત્ર ટોટલ ઇન્સાન ઇમામે ફરમાવ્યું જનાવર મિસાલ છે. ઇન્સાન માત્ર જનાવર મિસાલ છે, જે ઉપર જવાની ઉમેદ રાખે છે એ જ ઇન્સાન છે, એ જ સાચો મોમન છે, એ જ રૂહનો મોમન છે. અને ઇમામ એટલા માટે દુનિયામાં આવ્યો છે કે અમારી રૂહાનીઓની અસલ મકાને લઈ જાય. એટલા માટે તો કીધું કે જ્યારે બી સિજદો કરો ત્યારે માંગો કે અમને અસલ મકાને પહોંચાડે. જ્યારે બી સિજદો કરો ત્યારે માંગતા જાઓ. મરી ગયા પછી એક વખત મુખી દુઆ માંગે કે મરહુમના રૂહને અસલ મુબારકમાં વાસલ કરે, એની પહેલા આપણે રોજ માંગવું જોઈએ. એની પહેલા આપણે રોજ માંગવું જોઈએ કે યા મૌલા અમને અસલ મકાને પહોંચાડે. અમારા ઇમામે શીખવાડ્યું છે, અમને અમારા ઇમામે આ શીખવાડ્યું છે. રૂહના મોમન, આ રૂહના મોમનની એક મિસાલ હતી. રૂહના મોમનની એક બીજી નાનકડી મિસાલ જ્યારે કરીમ સાહેબ યાદ કર્યો, એકને સુલતાન મોહમ્મદે યાદ કર્યો છે તો એકને કરીમ સાહેબ યાદ કર્યો છે. કેવી રીતે મોમીનો, એ બી ઈરાનનો હતો. આ બધા મોમનો ઈરાનમાં કેમ પાક્યા, એટલા માટે કે ઈરાનમાં 600 વર્ષ સુધી અમારા ઇમામો હતા. મોમીનો 18 ઇમામ તો ઈરાનમાં પેદા થયા. ઇન્ડિયામાં કોઈ ઇમામ પેદા નથી થયો, કોઈ ઇમામ પેદા નથી થયો. ઈરાનમાં 18 ઇમામ પેદા થયા. 600 વર્ષ સુધી ઈરાનમાં ઇમામનો વસવાટ હતો. ત્યાં બધા મોમન પાક્યા. આ બી ઈરાનનો હતો. અને નામ તમને ખબર છે, મંસૂર. પણ શરૂઆતથી જ પાકો માણસ, બચપનથી જ. જેમ ઇમામે કીધું ને કે શરૂઆતથી જે દિવસથી તમારો જન્મ થયો ત્યારથી જવાબદારીઓ છે. બચપનથી જ એને રૂહનો ખ્યાલ હતો. 18 વર્ષની ઉંમર સુધીમાં તો એને શરિયતનું પૂરું ન બીધું. સહલ બિન અબ્દુલ અજીજ એના ઉસ્તાદ, પૈદા થયો ઈરાનમાં ને ભણવા ગયો ઈરાકમાં, દેશ બદલાવી દીધો. 18 વર્ષે પરફેક્ટ થઈને આવ્યો, પણ ઇલમ પૂરું શરિયતનું. હવે આગળ વધવું છે તો કે તરીકતમાં જવું પડે. તરીકત કોની પાસે શીખવી? તો કે સુફીઓ પાસે જાઓ, સુફી લોકો પાસે. તો કોણ મળ્યા સુફી લોકોમાં? એક અબુલ હસન સોરી મળ્યા અને એક જુનેદ બગદાદી મળ્યા. એની પાસે ગયો, બગદાદ ગયો, અને એ લોકો પાસેથી સુફીઝમનું ઇલમ લીધું. તરીકત દીધો અમને, એની પાસેથી ઇલમ લીધું. એ લોકો કીધું બંદગી કર, પહેલે તો બંદગી કરતા શીખા મંસૂર. સુફીઝમનું ઇલમ જેટલું જુનેદ બગદાદી પાસે હતું એ બધું લઈ લીધું, અબુલ હસન સોરી પાસે હતું એ બધું લઈ લીધું. હવે વધારે ક્યાંથી લેવું? તો કોઈને સમાચાર આપ્યા કે વધારે ઇલમ જોતું હોય તો હજી આગળ જા, બસરા તરફ જા. બસરા તો ક્યાં, ન્યા કોણ છે? તો કે ઉમર બિન ઉસ્માન મક્કી બહુ આગળ વધેલો છે અને એને કેટલી સુફીઝમ ઉપર પુસ્તકો બહાર પાડી છે. તું ત્યાં જા અને તેની પાસે ઇલમ શીખ. તો પોતે બગદાદથી બસરા ગયા, ન્યા જઈને ઇલમ શીખા. એને ઉસ્તાદ બનાવ્યો ઉમર બિન ઉસ્માન મક્કીને. એની કિતાબો વાંચી, એની પાસેથી બધા ગુઢાર્થ જાણ્યા અને તરીકતનું પગથિયું બી વટાવી ગયા. કિતાબની અંદર જે ભેદ હતા ને એ ભેદ કાઢવા માંડ્યા બહાર. તો ગુરુએ કીધું ભાઈ તું બી મરીશ ને મને મરવી દઈશ, જા બધું તારું ખતમ. આવી પાસે તો કાંઈ છે ને તને દેવા માટે? તો બધું શીખી ગયો, હોશિયાર થઈ ગયો, જાય શીખી. કારણ કે એની કિતાબમાંથી કાઢતો તો ઇલમ. બોલો કે જા. પાછા આવ્યા બગદાદ, જુનેદ બગદાદી પાસે, ને કે મને અમુક સવાલ પૂછવા, તમે મારા જૂના ગુરુ છો. અને રૂહાનિયતના એવા એવા સવાલ પૂછવા માંડ્યો કે જુનેદ બગદાદી કે મંસૂરભાઈ ઘરવેરા થઈ જાઓ કીએ, કારણ કે તમારા સવાલ જવાબ એવા છે ને કીએ એ મને ફસાવી દે છે. અરે પણ તમે નહીં ફસા, તમે મને ખાલી સમજાવો કીએ. તો એટલું કહું એક આખરી સેન્ટેન્સ કીએ કે થોડાક દિવસમાં એક લાકડીનું માથું તારા ખૂનથી રંગાશે, જાકે થોડાક દિવસમાં એક લાકડીનું માથું તારા ખૂનથી રંગાવાનું છે, જાકે. અને પછી તો મંસૂર પહેલેથી ઇબાદત તો કરતા જ હતા. 18 વર્ષની ઉંમરથી ઇબાદત શરૂ કરી, તરીકતમાં આવ્યા એટલે, સુફીઝમમાં આવ્યા એટલે, હવે ઇબાદત એકદમ વધી ગઈ હતી. હવે કઈ આગળ વધી રહ્યા હતા. હવે પોતાના આપામાં નોતાર્યા અને જુનેદ બગદાદી ભગાવી દીધા. પોતે ગામો ગામ ફર્યા. ઇતિહાસકારો લખે છે કે ઇન્ડિયા અને ચીનમાં આવી ગયા હતા, 50 દેશમાં ફર્યા. જ્યાં જઈને પોતાનું રૂહાન ઇલ્મ, જ્યાં જઈને પોતાનું રૂહાન ઇલ્મ, થોડાક સાંભળે, થોડાક ગાળો બકે, થોડાક માને, થોડાક ન માને, પણ ઇલમ ચાલુ. 50 દેશમાં જઈને એને આ ફેલાવો કર્યો. ઠેક ઠેકાણે એના નામની શિકાયતો આવવા માંડી બાદશાહ પાસે, ખલીફા પાસે, કે આ માણસ કાફર થઈ ગયો છે, કાફર થઈ ગયો છે. અબુ બકર સિબલી પાસે આવ્યા છેલ્લે બગદાદમાં અને કહે છે કે મને શું કરવું? તો કે કેમ? તો કે મને એમ લાગે છે કે નૂરનો એક દરિયો છે ને એમાં હું ગોતા ખાઈ રહ્યો છું. નૂરનો દરિયો તો મૌલા મુર્તઝા અલી છે. ખુદ મૌલાએ ફરમાવ્યું કે અલી મુર્તઝા અલી જે છે નૂરનો દરિયો છે. એક નૂરના દરિયામાં હું ગોતા ખાઉં છું. મને એમ લાગે છે કે અલ્લાહ જેવો વિરાટ મારા હૃદયમાં આવી ગયો છે. મને કઈ ભાન નથી રહેતું, તમે મને રસ્તો બતાવો. અબુ બકર સિબલીએ કીધું કે બસ છે મનસુર, તું ખોવાઈ ગયો છો, ખોવાઈ ગયો છો. હવે મોઢું બંધ રાખ અને બેસી જા ઠેકાણે. બેસી જા. ક્યાંથી બેસે? તે મોમનો ઉભા રહેતા નથી, નિરંતર આગળ વધ્યા જ કરે છે, રોકાતા જ નથી. બેસી જા કીએ, પણ બેસાય કેમ? જ્યાં જાય ત્યાં શરૂ, જ્યાં જાય ત્યાં શરૂ. પોતાની વાતો છેવટે એને અરેસ્ટ કરવામાં આવ્યો, ગિરફ્તાર, પગમાં બેડીઓ નાખવામાં આવી, જેલમાં બંધ કર્યો, 1 વર્ષની સજા. અને 1 વર્ષમાં જો એ માફી માંગે તો એને આઝાદ કરવો, નહીં તો સૂર્ય ચડાવી દેવો. 1 વર્ષનો ટાઈમ, પગમાં ભારી બેડીઓ નાખી, 1 વર્ષનો ટાઈમ આપ્યો કે જો એ સુધરી જતો હોય અને પોતાની ભૂલ માટે માફી માંગતો હોય તો એને છોડી દેવો, નહીં તો ફાંસીના માછડા ઉપર. જયારે વર્ષ પૂરું થવા આવ્યું તો ઇબને અત્તાર ગયા જેલમાં મળવા માટે. મંસૂર એમ કર, માફી માંગી લે, નહીં તો આ તને મારી નાખશે કે તું માફી માંગી લે. માફી માંગ, શું છે માફી માંગવામાં? ભૂલ થઈ ગઈ કહી દે, હું તારો હમદર્દ છું, તને સલાહ આપું છું, માફી માંગી લે. જવાબ શું દીધો? ઇબને અત્તારને જવાબ દીધો, કોણ માફી માંગે અને કોની પાસે માંગે? કીએ, માંગનાર અદૃશ્ય થઈ ગયો છે. કે મંસૂર મંસૂર નથી રહ્યો, કીએ હું અને એ જુદા નથી, એક છીએ. કીએ, કોણ કોની પાસે માફી માંગે અત્યાર એ તો સમજાવ. કીએ, અને વર્ષ પૂરું થયું, ફાંસીનું એલાન થયું, બગદાદની પ્રજા સડકો ઉપર આવી ગઈ, મંસૂરના પગમાં બેડીઓ છે અને બધાની વચમાંથી લાવવામાં આવ્યો, ગામના વચમાં એને સુડી દેવી હતી. કાફર છે, કાફર છે, કાફર છે, એવા નારા લાગી રહ્યા હતા. કા? તો કે અનલ હક, અનલ હક, અનલ હક, હું ખુદા છું, હું ખુદા છું. પોતે દાવો કર્યો, હું ખુદા છું, હું હક છું, હું સત્ય છું. બરદાસ્ત ન કરી શકી જમાત એ વખતની, અને એનો કાફર છે, કાફર છે ના નારાઓ લાગવા માંડ્યા. ત્યારે મંસૂરે બે હાથ ઊંચા કરીને કીધું કે યા બારી તાલા, જો આ હાલતમાં હું કાફર હોઉં તો મારા કાફરપણાને વધારી દે, ખૂબ વધારી દે, હજી વધાર, મને મજા આવે છે આમાં, મારા કુપ્રપણાને વધારતો જા. અનલ હકની અવાજ સાથે જઈ રહ્યા છે, એક આશિક માણસ હશે એને દયા આવી ગઈ. બિચારો જોતો ખાલી ખાલી સૂર્ય ઉપર ચડી રહ્યો છે. એના છેલ્લા શબ્દો નોટ કરી લે, આપણને કંઈક જાણવા મળશે. તો મંસૂર પાસે જઈને પૂછે છે કે મહાત્મા, મહાત્મા તમે બતાવશો કે ખુદા પ્રત્યેનો ઇશ્ક કેવો હોવો જોઈએ? સવાલ બી એવો જ પૂછી લીધો કે અલ્લાહની મોહબ્બત કેવી હોવી જોઈએ, મૌલાથી મોહબ્બત કરવી જોઈએ, મોહબ્બત કેવી હોવી જોઈએ, કેવી હોવી જોઈએ, જવાબ આપશો? તો ચાલતા ચાલતા પગમાં બેડીઓ છે, બે તરફથી માણસો એ પકડ્યો છે, અને ચાલતા ચાલતા કહે છે કે તારા સવાલનો જવાબ છે આજે, કાલે ને પરમ દિવસે. આજે, કાલે અને પરમ દિવસે આ તારા સવાલનો જવાબ છે. તો ઓલો પાછો પછવાડે ભાગ્યો કે મહાત્મા ખુલાસો કરો ને પ્લીઝ, મને સમજાતું નથી. તો કે આજે જે ખુદાનો પ્રેમી છે તેને સુડી દેવામાં આવશે, ફાંસી દેવામાં આવશે. કાલે, કાલે તેની લાશને બાળવામાં આવશે, જલાવવામાં આવશે. અને પરમ દિવસે તેની રાખને ઉડાડવામાં આવશે. આ પ્રેમીની હાલત છે. સાચો ઈશ્ક જે રૂહ પર ઈશ્ક રાખે છે, ઇમામ સુલતાન મોહમ્મદ ફરમાવે છે, જે રૂહ પર ઈશ્ક રાખે છે તે ખુદા પરસ છે, બદનને જોનાર બુત પરસ છે, ઇમામે ફરમાવ્યું. ઇમામે ફરમાવ્યું. જ્યારે ફાંસી ઉપર ચડાવવામાં આવ્યો અને અલહકની આવાજ તો પોતે કરતો હતો, પણ જયારે ફાંસી ચડી ગઈ ને મોઢું બંધ થઈ જાય, આવાજ ન નીકળે. કેમ નીકળશે આવાજ? તો એક એક રૂવાણામાંથી આવાજ આવતી હતી, અનલ હક, અનલ હક. જે પોતે જબાનથી બોલતો હતો, હવે મોઢું બંધ થઈ જવાથી, ગલામાં ફંદો આવી જવાથી રૂવાણા બોલી રહ્યા હતા, અનલ હક, અનલ હક. આપણને વિશ્વાસ ન આવે કે રૂવાણા બોલે? મોઢું બંધ થાય તો રૂવાણા બોલે? તો પી સદરદીન મહાપે લખ્યું, હા બોલે, રૂવાણા બી બોલે. સખી સગડા રોમે હી રોમ કે લાગ્યા જપવાની, આ રોમ છે, આ જપ કરે છે, ઇબાદત કરે છે. સખી સગડા રોમે હી રોમ કે લાગ્યા જપવાને, એવા સગડા ઘટના ચોર કે લાગ્યા નાસવાને. ત્યારે નાસવા મહિના બધા ચોર રૂવાડો રૂવાડો જપી રહ્યો હતો, અનલ હક રૂવાણામાંથી અવાજ આવતી હતી. ને પછી ખૂન ટપકવા લાગ્યું એના જિસમમાંથી, તો ખૂનથી જમીન ઉપર અક્ષર કોતરાવા લાગ્યા, અનલ હક, અનલ હક, અનલ હક. અને ખૂનમાંથી પણ અવાજ આવતો હતો, જમીન ઉપર પડે ને ખૂન, તો ખૂનમાંથી અનલ હક, અનલ હક અવાજ આવતો. કાફરોએ તેને બારી નાખ્યો, બારી નાખ્યો. એની રાખને દરિયામાં નાખી, તો દરિયાના ઉપર અનલ હકના અવાજો લખાઈ ગયા. અને દરિયામાં જોશ આવ્યો તો માણસો ડરી ગયા કે ક્યાંક પૂર આવશે ને ગામને તાણી જવાનું. આ તો આપણે ઇતિહાસ વાંચ્યો, ઇતિહાસ વાંચ્યો એમાં આપણને શક બી હોય કે લખનારે ખોટું તો નથી લખ્યું ને, લખનાર જજ્બાતમાં તો નહોતો આવી ગયો ને, લખનાર એનો કોઈ સગો વાલો તો નહોતો ને, કે રૂવાણામાંથી અવાજ આવીને ખૂનમાંથી અવાજ આવી. પણ જયારે એના ઉપર ઇમામે મોર મારી હોય ને, તમને લાગે કે નહીં આમાં કઈ ખોટું નથી. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યો, ઇમામે ફરમાવ્યું, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. જુઓ, ઇમામ ફરમાવે છે, જુઓ મંસૂરને સૂળી ઉપર ચડાવવામાં આવ્યો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. પછી ઇમામ ફરમાવે છે, જયારે મંસૂરને સૂળી ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે તેના જિસ્મ શરીરમાંથી લોહી નીકળ્યું, એ લોહીમાંથી પણ ઇમામ ફરમાવે છે સુલતાન મોહમ્મદનું છાપેલું ફરમાન આપણી પાસે છે કે તેના શરીરમાંથી જે લોહી નીકળ્યું તે લોહીમાંથી પણ અનલ હકનો અવાજ આવતો હતો, આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. આ ઈમાનની નિશાની છે, ખાના વદાન. આ ઇમામનું ફરમાન. મૌલા પોતે ફરમાવે છે, સૂળી ઉપર ચડાવ્યું ને જિસમમાંથી ખૂન નીકળ્યું, મૌલાએ ફરમાવ્યું તે ખૂનમાંથી અનલ હકનો અવાજ નીકળતો હતો, આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. આ ઈમાનની, પછી ઇમામ ફરમાવે છે, આ ઈમાનની નિશાની છે, આ ઈમાનની નિશાની છે. આ સાચો મોમન, આ રૂહનો મોમન, કે બસ રૂહ માટે જ કંઈક કરવું છે. અને મંસૂર અસલ મકાને પહોંચી ગયો, મંસૂર અસલ મકાને. આ બધા અસલ મકાનવાળા ઇમામના ફરમાનથી છે, આ બધા અસલ મકાનવાળા ઇમામના ફરમાનથી છે. મને એક વખત હસવું આવ્યું મમ્મીનો, કે મૌલાની નજર જે છે ને મંસૂર માટે એક છે, આપણા માટે એક છે. અરે બધા રૂહની બચ્ચા માટે ઇમામની નજર એક હોવી જોઈએ ને. મેં બે ફરમાન વાંચ્યા તો એમ દેખાડું કે મંસૂર માટે ઇમામની નજર કંઈક જુદી છે અને અમારા માટે કંઈક જુદી છે. મૌલા ફરમાવે છે, તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા, એ હશે, અમે ઓછા અક્કલવાળા છીએ, વધારે અક્કલવાળા હોય. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા છે. મૌલાનો રસ્તો, મૌલાનો રસ્તો, તેઓ અમારે રસ્તે ચાલ્યા છે. પછી મૌલા ફરમાવે છે, મિસાલ મંસૂર ચાલ્યો, તેને વાસ્તે બયસ્ત મોજૂદ હતી, પણ તે કહેતો હતો કે ખાલી બયસ્તમાં જઈને શું કરું, જ્યાં સુધી મગજને નહીં ચાખું ત્યાં સુધી પાછું નહીં વળું, આગળ વધીશ. ફરમાન છે, આગળ વધી, મગજને ચાખી, મગજ ખાવો છે અને મગજ ખાધો એને, અને અનલ હકની આવાજ લગાવી. તો ઇમામે બતાવ્યું કે મંસૂર પાછળ નહીં હતો, બૈંસ મોજૂદ હતી, પણ કે નહીં, મગજ, 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 જ્યાં સુધી મગજને નહીં ચાખો પાછો નહીં વળવું, આગળ વધીશ. અને ચાખ્યો મગજ ને ફાટી થઈ ગઈ, મગજ ચાખ્યો, પણ અસલ મકાન લીધું. ઇમામ અમને ફરમાવે છે, તમે છીલટા ખાવ છો અને મગજને ફેંકી દો છો, કલામે ઇમામી મુબીનના 97 પાના ઉપર ઇમામે ફરમાવ્યો, તમે છીલટા ન ખાઓ, મગજ ખાઓ, તમે છીલટા ન ખાઓ, મગજ ખાઓ. વાત સમજમાં આવી? મૌલાના નજરમાં અમે છીલટા ખાઈ છીએ અને મંસૂર મગજ ખાતો હતો. મંસૂર મગજ ખાતો હતો, અમે છીલટા ખાઈ છીએ. અને મગજ ખાવો હોય તો મંસૂર, ને છીલટા ખાવો તમે. આ કેવી રીતે મમ્મીનો? એક એક કોઈ નવાબ કે મોટો માણસ હોય ને પોતાના બંગલાની બાલ્કનીમાં બેઠો હોય ને મેવો ખાતો હોય ને છીલટા નીચે ફેંકતો હોય, અને ગરીબ ભિખારી જેવા બે ચાર બચ્ચા હોય, ખાધેલ પીધેલ ન હોય ને હાડકા દેખાતો હોય, માંગવા નીકળ્યા હોય, એ બધી ભૂખને સંતોષવા માટે છીલટા ખાવા માંડે, તો આપણને એની દયા આવે કે બિચારા ગરીબ છે ને, ખાધું નહીં હોય, ભૂખ બહુ લાગી હશે તો છીલટા ખાઈ રહ્યા છે. ઓલો બેટો ઉપર બેસીને મગજ ખાય, અને છીલટા બિચારા ભૂખ્યા તરસ્યા બચ્ચા ખાય છે. મગજ મંસૂર ખાતો હતો અને છીલટા આપણે ખાય છે. આપણા પર કોઈ દયા બી ના આવે, ઓલા પર દયા આવે કે બિચારા ગરીબ છે, પેટની ભૂખ શાંત કરવા માટે છીલટા ખાતા હતા. ત્યારે અમને શું કહીએ? ગરીબ નો કે બધા પૈસા વાળા છીએ? તો એમ કહીએ કે અજ્ઞાન છે, જાણતા નથી, છીલટાને મગજ સમજીને ખાઈ રહ્યા છે. છીલટા ખાય છે પણ મગજ સમજીને. કેટલી નાદાની કહેવાય, કેટલી નાદાની કહેવાય કે છીલટા ખાય છે અને સમજે છે કે મગજ ખાઈ રહ્યા છીએ. કારણ કે મગજનો ટેસ્ટ કેવો છે એ તો ખબર નથી, રૂહ શું ચીજ છે એ તો ખબર નથી. મોલાએ ફરમાવ્યું, સુલતાન મોહમ્મદ સાહેબ, તમારા દિલના ચિરાગમાં, દિલમાં ચિરાગ, તમારા દિલના ચિરાગમાં રોગાનનો ઢગલો છે, પણ તેને દિવાશ્રીથી સળગાવો નહીં તો રોશની કેમ થાય? છે રોગાનો ઢગલો, દિવાશ્રી લ્યો ને સળગાવો તો રોશની થાય, પણ તેને દિવાશ્રીથી સળગાવો નહીં તો રોશની કેમ થાય? કે અંદર છે, રોગાનનો ઢગલો છે, પણ સળગાવવા વાળું કોઈ નથી. તેને સળગાવો નહીં તો રોશની કેમ થાય? પછી મૌલા ફરમાવે છે, તમારી હવેની આટલી જિંદગી, સમજ્યા મતલબ, તમારી હવેની આટલી જિંદગી, એટલે આજ તમે સમજ્યા કે તરીકત મારિફત શું છે, તો હવે તમારી જિંદગી કેટલી બાકી જોઈ લ્યો, બાકી જિંદગી કેટલા વર્ષ? ઇમામ ફરમાવે છે, તમારી હવેની આટલી જિંદગી બે ફાયદે અને બે ખબરીમાં કેટલો વખત ખોતા રહેશો? તમારી હવેની આટલી જિંદગી બે ફાયદે અને બે ખબરીમાં કેટલો વખત ખોતા રહેશો? પછી ઇમામે ફરમાવ્યું, નસીહત કરી, તમે બાતુની ઇલ્મથી વાકેફગાર બનો. હવેની જે જિંદગી છે એને બે ફાયદે નહીં ખો. હવેની જે જિંદગી બની, આટલી જિંદગી જે બાકી છે, ગઈ ગઈ, જે જિંદગી વહી ગઈ વહી ગઈ, પણ જે બાકી જિંદગી છે, મૌલાએ ફરમાવ્યું, બે ફાયદે અને બે ખબરીમાં કેટલો વખત ખોતા રહેશો? હજી કેટલી ખોવી છે? પછી મૌલા શું કરીએ તું બોલ, તમે બાતુની ઇલ્મથી વાકેફગાર બનો. બસ, બાતુની ઇલ્મથી વાકેફગાર બનો. શા માટે કીધું ઇમામે? બાતુની ઇલ્મથી વાકેફગાર બનો એ ઇમામે શા માટે કીધું? હું તમને સવાલ પૂછું છું, ફરમાન તમે જેટલા બી પૂછવા આવશો હું બતાવીશ. મારી પાસે કિતાબો છે, એકેય ફરમાન દિલનું નથી, એકેય ફરમાન મનગળત નથી, ને એકેય ફરમાનમાં એકેય અક્ષર મેલાવેલ નથી. જેવું કિતાબમાં છે એવું પેશ કર્યું છે. શા માટે ઇમામે કીધું કે તમે બાતુની ઇલ્મથી વાકેફગાર બનો? એટલા માટે કે અમારી પણ 40 વર્ષની ઇબાદત ઉપર પાણી ન ફરી જાય. જે મોલા સાહે નજફવાળાની 40 વર્ષની ઇબાદત ઉપર પાણી ફરી ગયું. જો એને ઇલ્મ હોત, રૂહનું ઇલ્મ હોત, તો એ ઓલી બાઈમાં ને બંગલામાં ફસાઈ જાત, મમ્મીનો ખાવાના થાળમાં ફસાઈ જાત. જો એને ઇલ્મ હોત તો એ કહેત કે નહીં માલિક, અસલ મકાન સિવાય કાંઈ નથી જોતું, એના માટે જ ઇબાદત, એના માટે જ બધું, એના માટે જ રૂમની આદત, બધું એના માટે હતું. પણ એને તો ઇલ્મ નહોતું ને, ઇલ્મ હતું, ખાલી સાંભળેલું હતું, જન્નતમાં આમ છે, જન્નતમાં આમ છે, આ કરવાથી જન્નત, આ કરવાથી હુરા, આ કરવાથી ન્યામત, આ કરવાથી ફલાણ. બાતુની ઇલ્મ નહીં હતું, બાતુની ઇલ્મ નુસેરીને બી નહીં હતું. ચેલેન્જ છે, બાતુની ઇલ્મ નુસેરીને પણ નહીં હતું. 70 વખત ભલે ને કતલ થયો હોય, 70 વખત કાપીને, 70 વખત જીવતો કરીને ઇમામે ફરમાવ્યું ને કે તને અને તારી ઔલાદને કયામતમાં પૂછાણું નથી. પછી મૌલાએ ફરમાવ્યું, આટલો દરજ્જો, આટલો દરજ્જો તેને ફક્ત તેના ઈમાનના અંગે મળ્યો હતો, ઇમામે ફરમાવ્યું, પણ એના પાસે બી બાતુની ઇલ્મ નહીં હતું. નુસેરી પાસે બાતુની ઇલ્મ નહીં હતું, મેં તો એ વખતે એ કેસ કે યા બોલા ક્યામતમાં પૂછાણું નથી એ તો ઠીક તે કીધું, પણ મને તો તારા નૂર સાથે એક થવું છે માલી, એ રસ્તો મને બતાવ. અરે આજ સુધી, અરે મારી ચેલેન્જ છે, 72 વર્ષની સુલતાન મોહમ્મદ શાહની ઇમામત અને અત્યાર સુધી કરીમ શાહની ઇમામત એકે ઠેકાણે ઇમામે ફરમાવ્યું કે નુસેરી અસલ મકાને ગયો, મંસૂર અસલ મકાને જાય, સલમાન ફારસ અસલ મકાને જાય, હઝરત ઈસા અસલ મકાને જાય, પીર સદરદીન અસલ મકાને જાય, નબી મોહમ્મદ અસલ મકાને જાય, મૌલાના રૂમ અસલ મકાને જાય, તો નુસેરી કેમ નહીં? ફરમાનમાં બધા નામ છે, નુસેરીનું નામ નથી કે નુસેરી અસલ મકાને ગયો. ક્યાંથી જાય? ઇલમ જ નહીં હતું બાતું ની, ખાલી ઈમાન હતું, ને ઈમાન નો બદલો એ મળ્યો કે કયામતમાં પૂછાડું નથી. જા, નુસેરીએ બંદી ક્યાં કરી હતી? નુસેરી ને અસલ મકાન નથી મળ્યો, ઇલ્મ નતો. ઇલ્મ હોત તો માંગણી કરત ને, ઇલ્મ હોત તો માંગણી કરત કે ભાઈ ભાઈ આને આ જોઈ છે. તમે કે માંગણી કરી શકાય? કેમ ન કરી શકાય? કેમ ન કરી શકાય? આખી જિંદગી તકલીફો ઉઠાવી ભગવાનની સાથે રહ્યા, પછી મરી ગયા ને પાછી પાંડવા મરી ગયા, તો પીર જ્ઞાનમાં લખી ગયા કે જે કૌરવ હાર્યા ને પાંડવ જીત્યા, પાંડવ ગઢ અમરાપુરી પોતાજી બહેસમાં, જાઓ પાંડવ ને નાખો બહેસમાં, આવ્યો દારોગો ચાલો તમને ગ્રીન પાસ. કા? તો કે બહેસમાં છો કે ન જાઉં? અરે લકી છો બહેસમાં ના, કહે ન જાઉં. મૌલાએ બોલાવ્યા, જાઓ ભાઈ જાઓ, બહેસમાં નાખું છું ને? નાઈ, કારણ કે ઇલમ હતો. મૌલાની હુજુર માર્યા હતા ને પાંચે પાંડવો, ઘણું ઇલમ લીધું હતું. ભગવાન પોતે સાથે હતું લડાઈમાં, એની હરેક વાત વાતનું ઇલમ આપતા હતા. ઇલમ હતું એટલે કીધું કે માલિક નહીં, અરે હું આપું છું સ્વર્ગ લઈ લ્યો. તો કે નહીં. કા? તો કે સ્વર્ગમાં સ્વામી અમે નહીં જાય. નહીં. કા? તો કે ત્યાં નહીં દર્શન કે નહીં દીદાર. ઘોડાના તબેલામાં મોકલશ? આપણા શબ્દોમાં કહી દો, ઘોડાના તબેલામાં જવાનું કે? આખી જિંદગીના નેક અમલનો આ સિલો હોય તો નથી જોતી તારી બાઈક, નથી જોતી. સ્વર્ગમાં સ્વામી અમે નહીં જઈએ, ત્યાં નહીં દર્શન કે નહીં દીદાર. પછી ક્યાં જવું છે? ક્યાં જવું છે? કે જ્યાં તારા દીદાર હોય ત્યાં જવું છે, તારા સાથે એક થવાય ત્યાં જવું છે. પીર સદરદીન ને પૂછ્યું, તમને જન્નતમાં જવું છે કે દોઝખમાં જવું છે? પીર સદરદીન, એક પણ ગુનો જેને નથી કર્યો, બુદ્ધિવાન દાના સાચો અને બાતુનનો સાફ પીર સદરદીન, એને પૂછ્યું લોકોએ કે તમારો શું વિચાર છે, દોઝખમાં નાખે તો કે જન્નતમાં નાખે તો? તમે શું કહીશો? તમે બી કહેવાના પાંડવની માફક કે સ્વર્ગમાં સ્વામી હું નહીં જાઉં? તમે બી કહેવાના? તો પીર સદરદીને જવાબ આપ્યો પોતાના જ્ઞાનમાં કે મને અગર એમ કહેવામાં આવે કે મારો મૌલા મારો ધણી મારો ખુદાવીન મુર્તઝા અલી જેવી છે એ દોઝખમાં બિરાજમાન છે, ક્યાં મૌલા? પીર સદરદીન કહે છે કે મારો મૌલા અગર દોઝખમાં બેઠો હોય ખુરશી નાખીને, તો હું એવી દુઆ માંગીશ કે મૌલા મને બી દોઝખમાં બોલાવી લે. દોઝખની દુઆ કોઈ માંગે? જ્ઞાનમાં લખી ગયા પીર સદરદીન, દોઝખ મેં જો સાકું પાઉં, દોઝખની દુઆ કોઈ માંગે? જ્ઞાનમાં લખી ગયા પીર સદરદીન, દોઝખ મેં જો સાકું પાઉં, દોઝખ મેં જો સાકું પાઉં તો ચલકર દોઝખે જાઉં એજી, તો હું હાલીને દોઝખમાં જાઉં, ગાડીમાં આવી બેસી નહીં, પગે ચાલીને જાઉં કે સવાબ મળે, ડગલે ડગલે સવાબ મળે કે ઇમામ જ્યાં છે એ તરફ જઈ રહ્યો છે. દોઝખ મેં જો સાકો પાઉં તો ચલકર દોઝખે જાઉં એજી, દોઝખ આગથી સૌ કોઈ ભાગે સોહી રે આગ બને ઠંડી રે લાગે. ત્યાં દોઝખથી બીજા ભલે ભાગતા હોય પણ મને ઠંડી લાગશે, કારણ કે મારો મૌલા જ્યાં છે ત્યાં હું છું. જ્યાં મારો મૌલા ત્યાં આપણે, જ્યાં મારો મૌલા ત્યાં આપણે. યા મૌલા, અમે તારા રૂહના મોમન બનવા માંગીએ છીએ, અમને તારા રૂહના મોમન બનવું છે. મંસૂરની વાત મેં કરી, પછી કેતા ભૂલી ગયો તમને કે શાહ કરીમે બી મંસૂરને યાદ કર્યો છે. શાહ કરીમે મંસૂરને યાદ કર્યો. મોલાએ ફરમાવી, જો ઇમામ કેવી રીતે ફરમાવે છે, અમૂલ્ય રત્નો તરીકા બોર્ડ ઇન્ડિયાનું પ્રકાશન, ઇસ્લામના ઇમામનું ફરમાન છે, ઇસ્લામના પાલનની એક એવી વિચારસરણી, મૌલા ફરમાવે જો, ઇસ્લામના પાલનની એક એવી વિચારસરણી જે આપણી વિચારસરણીની નજીક છે, આપણી વિચારસરણીની નજીક છે. પછી ઇમામ ફરમાવે છે કે રૂહાનિયતની વિચારસરણી છે, રૂહાનિયત આપ ઇમામ મૌલા સાબા કરીમ બાબા ફરમાવે છે કે રૂહાનિયતની વિચારસરણી છે. પછી ઇમામ ફરમાવે છે અલ હલાજ શહીદ થઈ ગયો. મનસૂર નું નામ છે મનસૂર અલ હલાજ. તો ઇમામે અલ હલાજ કરીને યાદ કર્યો. અલ હલાજ શહીદ થઈ ગયો કારણ કે તે માનતો હતો કે તેને પોતાના રૂહને ઊંચે દરજ્જે પહોંચાડ્યો હતો અને તેને સર્વે દુનિયાવી બાબતોને પૂરતી રીતે દૂર કરી હતી કે જેથી તેનો રૂહ તૌહીદ સાથે સર્વવ્યાપક એકતા સાથે એકરૂપ થાય. દુનિયાની બધી વસ્તુઓ દૂર કરીને એટલો પાવરફુલ થયો હતો કે એનો રૂહ ખુદા સાથે એક થાય, તૌહીદ સાથે. પછી ઇમામે ફરમાવ્યું સર્વવ્યાપક એકતા સાથે એકરૂપ થાય. પછી ઇમામે ફરમાવ્યું તેને જાહેરમાં અનલ હકનો દાવો કર્યો. ઇમામેને યાદી આપે છે તમે તેને જાહેરમાં અનલ હકનો દાવો કર્યો, જેનો અર્થ થાય છે, મોલાનો મતલબ બી કરે પાછો, જેનો અર્થ થાય છે હું સત્ય છું. ફરમાનના શબ્દો છે અણમોલ રત્નો. જેનો અર્થ થાય છે હું સત્ય છું. અને તે સમયના મુસ્લિમોએ તેની ગણના ધર્મથી ફરી ગયેલામાં કરી અને ધર્મથી ફરી ગયેલો ગણી ને તેને મારી નાખવામાં આવ્યો. કરીમ સાહેબ એને યાદ કરે છે, કરીમ સાહેબ યાદ કરે છે કે ધર્મથી ફરી ગયેલો ગણી અને તેને મારી નાખવામાં આવ્યો. મારી નાખ્યો મંસૂરને. ઇમામે યાદ કર્યો એને કે અનલ હક નો દાવો કરવા વાળો હતો અને એની માન્યતા રૂહાની વિચારસરણીની હતી જે આપણી માન્યતા છે, આપણી માન્યતાની નજીક છે. ઇમામ એવી રીતે સમજાવ્યું આપણને. સુલતાન મોહમ્મદ સાહેબ ખુલ્લી રીતે સમજાવ્યું હતું. ઇમામે બી યાદ કર્યો, ઇમામે બી તેને યાદ કર્યો. મને એક ભાઈએ કીધું કે મિશનરી આ બધાનો મકસદ શું, રૂહના મોમન બનવું છે તો શું કરવું જોઈએ. અમે ફલાણા મિશનરીને પૂછ્યું, ફલાણા ભાઈને પૂછ્યું, ફલાણા ભગતને પૂછ્યું કે ભાઈ રૂહના મોમન બનવા માટે કરવું શું. અત્યારે કબૂલ કે બદનના મોમન છી, અત્યારે કબૂલ કે ચલો બદનના મોમન છી, પણ રૂહના મોમન બનવા માટે કરીએ શું. બંદગી, બંદગીમાં તો ધ્યાન નથી રહેતું, બંદગીમાં એક ધ્યાન થવાતું નથી, બંદગીથી લાભ થતો નથી. 30 વર્ષ ને 20 વર્ષ ને 25 વર્ષ ને 40 વર્ષની બંદગી વાળા હતી આપણી પાસે, ઓલાએ બી 40 વર્ષ બંદગી કરી હતી, બંદગીમાં ધ્યાન બી નથી રહેતું. તો કરીએ શું, અમે કેવી રીતે કરીએ, અને એ બી અસલ મકાન ક્યારે મળે. તો કે દિલ પાક હોય, આમાલ સારા હોય, ઈમાન મજબૂત હોય, મૌલાઓ પર મોહબ્બત ભરપૂર હોય અને પાક દિલ રાખીને ઈબાદત કરીએ. તો જેમ કે ઇમામ સુલતાન મોહમ્મદે ફરમાવ્યું, પૈગંબર મૂસા એકદમ નૂરને જોઈ શક્યા નહીં હતા, તો એ 7 વર્ષ દિલો જાનથી ખિદમત બજાવી ત્યારે નૂરને જોઈ શક્યા હતા. અમે એટલું તો કહીએ છીએ કે જે માણસ દિલ પાક રાખીને આગળ વધવાની ઉમેદ રાખે છે તેના હાથમાં દુઆ ફરમાવીએ છીએ કે તે ફિરસ્તો થઈ શકશે. દિલ પાક રાખીને આગળ વધવાની ઉમેદ રાખે તો તે ફિરસ્તો થાય. દિલ પાક રાખીને તો દિલ પાક કેમ રહ્યો મિશનરી? દિલ પાક કરવું, દિલ અટાળ તો મેલું છે. પાક ક્યારે થાય? તો કે દસો ચોખ્ખી હોય, આમાલ સારા હોય, બદનજર ન કરી હોય, ખરાબ કામ ન કર્યા હોય, ગાલી ગલોજ ન કર્યા હોય, કોઈના માટે દુશ્મની ન રાખી હોય. દરેક રીતે પાક, દરેક રીતે પાક થવાનું છે તો દિલ પાક. ને દિલ પાક બહુ હાર્ડ છે, હાર્ડ છે, મુશ્કેલ છે. અમે સુધરશું નહીં અને મૌલા દિલ પાક કરશે નહીં ને બંદગીમાં ધ્યાન રહેશે નહીં ને બદનમાંથી રૂહના મોમન થવાશે નહીં. બદનમાંથી રૂહના મોમન થવું છે કેમ થવાય? તો કે દિલ પાક કરવાનું છે. દિલ પાક કેમ થાય? આમાલ સારા હોય તો. આમાલ સારા કરવા મુશ્કેલ છે, કેમ કરીએ? એક ટૂંકો રસ્તો બતાવ્યો મારા મૌલાએ. અરે ઇમામ છે ને, દુનિયામાં અમને સમજાવવા માટે આવ્યા છે. ભાઈ મુશ્કેલ રસ્તો નથી સમજતા, થોડો ઓછો મુશ્કેલ, થોડો એનાથી ઓછો મુશ્કેલ, ટૂંકામાં ટૂંકો રસ્તો બતાવું બસ. હવે તમે ફરમાનનો મતલબ મને સમજાવજો. અત્યાર સુધી મેં મતલબ સમજાવ્યા. આ ફરમાન ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કર્યું છે, કલામે ઇમામે મુબીન, ભાગ પહેલો, પાનું 226. તમે અમારા જિસમ છો. ઇમામ આપણને ફરમાવે છે, તમે અમારા જિસમ છો, તમારા દિલ પથ્થર જેવા કઠણ છે. જે હકીકત છે ઇમામ ફરમાવે છે, એમાં નવું કઈ નથી. તમે અમારા જિસમ છો, તમારા દિલ પથ્થર જેવા કઠણ છે, તેના ઉપર અમે નૂરનો વરસાદ વરસાવી નરમ કરશું. અહીં સુધી બરાબર છે કે ઇમામ કોઈ નૂરનો વરસાદ વરસાવશે, ક્યારે વરસાવે તો તમે જાણો કે આપણે જાણીએ, કઈ ખબર નથી પડતી. પણ ફરમાનના શબ્દો આ પ્રમાણેના છે કે દિલ તમારું પથ્થર જેવું જે કઠણ છે એના ઉપર હું નૂરનો વરસાદ વરસાવીશ કે જેથી કરીને તમારા દિલ નરમ થાય. માલિક જલ્દી વસાવ ને, કાલ વરસાવતો હતો આજ વરસાવ ને, આજ વરસાવતો હતો હમણાં વરસાવ, કે બધાના દિલ તો નુરાની થાય, પાક થાય. વરસાવ તારો વરસાદ, અમારાથી કઈ થાય એમ નથી, તું વરસાદ જ વસાવી દે ને. તો મૌલા ફરમાવે છે આગળ, જેટલા દિવસ અમે અહીંયા છીએ તેટલા દિવસ હંમેશા આવશું અને ફરમાનો કરશું. પછી ઇમામે ફરમાવ્યું, જેટલા દિવસ અમે અહીંયા છીએ તેટલા દિવસ નૂરનું પાણી, તેટલા દિવસ નૂરનું પાણી તમારા દિલમાં રેડશું અને તમારા દિલને નુરાની કરશું. સાંભળજો, જેટલા દિવસ અમે અહીંયા છીએ તેટલા દિવસ નૂરનું પાણી તમારા દિલમાં રેડશું અને તમારા દિલને નુરાની કરશું. જેટલા દિવસ અહીં છીએ તેટલા દિવસ નૂરનું પાણી દિલમાં રેડશે. ન્યાજની શિષ્યો ભરી તો નહીં આવે ને, એક છેલ્લો ભરી શિષ્યો લાવીને બેસી જાય ખુરશીમાં, આવો એક પછી એક પિતા અગલામાં નાખો, ખોલી ખોલી નાખો સીસી, ખોલી ખોલીને મોટા ખોલો, બે વોલિન્ટરને મોઢું ખોલવા રાખી દો, બાપો સીસી રેડતો જાય. નૂરનું પાણી દિલમાં રેડશું તમારા, રેડો. જેટલા દિવસ અમે અહીંયા છીએ તેટલા દિવસ હંમેશા આવશું અને નૂરનું પાણી તમારા દિલમાં રેડશું અને તમારા દિલ નુરાની કરશું. બરાબર. પછી ઇમામ ફરમાવે છે, તમે પણ હંમેશા સાંભળવા આવજો તો તમને ઘણો જ ફાયદો થશે. ખાનાવાદાન મૌલાની ગલતી થઈ ગઈ, મૌલા બી ભૂલ કરે હો ક્યારેક ક્યારેક, નહીં મૌલા ભૂલ કરે કે ના કરે, આ ભૂલ દેખાય છે. જો નૂરનું પાણી રેડશું બરાબર, પછી આપણને કહે છે શું કેવું જોઈએ, તમે પણ એ પાણી પીવા આવજો, તમે પણ એ નૂર પીવા, નહીં તમે પણ સાંભળવા, તમે પણ હંમેશા સાંભળવા આવજો તો તમને ઘણો જ ફાયદો. હે, નૂરનું પાણી સાંભળવું, નૂરનું પાણી સાંભળવું, પીવા આવે કે સાંભળવા આવે નૂર, એ બાપા આજા સમજાવું ને. તો કે તમે પણ હંમેશા સાંભળવા આવશો તો તમને ઘણો જ ફાયદો થશે. હવે તમે સમજી ગયા નૂરનું પાણી શું છે. નૂરનું ઇમામના ફરમાન લખેલું છે અને હું તમારી સમક્ષ પેશ કરું છું, પાનું 226 કલામે ઇમામે મુબીન ભાગ પહેલો. નૂરનું પાણી હંમેશા તમારા દિલમાં રેડતું અને તમારા દિલને નુરાની કરતું, એ નૂરનું પાણી તમે હંમેશા સાંભળવા આવજો, અમે રોજ ફરમાન કરશું. ઇમામના ફરમાન નૂર છે, ઇમામના ફરમાન નૂર છે. જો અમાલ પાક કરીને દિલને પાક ન કરી શકતા હો તો કમથી કમ નૂરનું પાણી તો રેડો, નૂરનું પાણી તો રેડો. નૂરનું પાણી દિલમાં ક્યારે જાય? નૂરનું પાણી જો દિલમાં જાય તો દિલ રોશન થશે. તમારા ઇમામે કીધું, મતલબ કે મારા ફરમાન તમારા દિલમાં લ્યો. ખુદાની કસમ, અગર ઇમામ આવીને મુખી સાહેબને કહે ને કે મુખી તારી પાસે 5000 જમાત છે, એમાંથી કેટલા જણા છે કે જેને મારા ફરમાનો યાદ હોય? ભૂલ થતી હોય તો માફ કરજો મમ્મીનો. મેં મુસલમાન ભાઈઓને જોયા છે, મેં ઘણા મુસલમાન ભાઈઓને જોયા છે અને એની સાથે મેં કામ કર્યું છે અને કામ કરી રહ્યો છું. આખું આખું કુરાન મોઢે યાદ કરે છે, આખું આખું કુરાન 6666 આયાતો, તેની માદરી જબાન ઉર્દુ હોય છે અને અરબીમાં કુરાન રટે છે, બાય હાર્ટ કરે છે. મેં નાના નાના બચ્ચાને જોયા 12-14 વર્ષના જેને કુરાન બાય હાર્ટ કર્યું છે, 6666 સેન્ટેન્સો યાદ કર્યા છે. પેપરમાં ફોટો આવે કે નન્ના હાફિઝ, નાનકડો હાફિઝ, જે પૂરું એને હિફ્ઝ કરવું કે યાદ કરવાને, આખું કુરાન યાદ કર્યું, આખું કુરાન. અને અમારા ઇમામ ફરમાન કરીને જઈને પૂછીએ કે શું ફરમાન થયું છે, એ કંઈક મેરિટોક્રેટ ને એવું કંઈક બોલી જતા કે બસ એવું કંઈ હતું, કંઈ ફરમાન બહુ સારું થયું કે, પણ એટલું જ હતું કંઈક. અચ્છા, એ જવા દે ને ભાઈ, ઇમામના શબ્દો બહુ ઘરા છે ને ઇંગ્લિશમાં બોલે છે. સુલતાન મોહમ્મદ શાહના ફરમાન તો આસાન છે, ઘણા આસાન છે. તરીકા બોર્ડે February 1, 1983 રૂહાની રાસ કરીને 116 પાનાની બુક બહાર પાડી છે અને એ વખતના પ્રેસિડેન્ટ અબ્દુલ મોહમ્મદ જે મસ્કતવાલા એની પ્રસ્તાવના લખી છે અને બુક બહાર પડી છે. રૂહાનિયતના બધા ફરમાન ચૂંટીને એમાં નાખ્યા છે, પણ ઘણાને ખબર બી નહીં હોય કે બુક છે. એ ફરમાનો વાંચી લે ને કોઈ, એ ફરમાનો વાંચી લે ને અને 5-25 ફરમાન જો દિલમાં આવી જાય ને તો ખુદાની કસમ શેતાન દિલમાં ના આવે, શેતાન દિલમાં ના આવે. તમને એક એક્ઝામ્પલ દઉં, આખી દુનિયા કબૂલ કરે એવું એક્ઝામ્પલ છે. ફિરોન અને કારૂન બે કાફર નબી મૂસાના જમાનામાં, એક જ જમાનામાં એક જ વખતમાં બે હાજર હતા બે કાફરો. પણ હારૂન જે છે એ ઓછો કાફર હતો અને ફિરોન જે છે એ મોટો કાફર હતો, કારણ કે ફિરોને ખુદાનો દાવો કર્યો હતો. પણ હારૂનને સજા થઈ, મૂસા નબીને ખુદાએ પાવર દીધો, લખે છે કિતાબોની અંદર. અને મૂસા નબીએ દુઆ માંગી કે હારૂન તું તારા પૂરા માલ સાથે જમીનમાં દફન થઈ જા જીવતો. તો કે મૂસા તમારા પૈસા માટે કરે, તારા પૈસા વૈસા બધું જવા દે, ખજાનો બધાનો જે બી બધા સાથે જીવતો દફન થાકી. અને દફન કર્યો જીવતો દફન હારૂન. હવે વારી હતી ફિરોનની, ફિરોનને ક્યાં મારવો? નબી મૂસાની હુકમ નથી ફિરોનને મારવાનો, વાટ જોઉં છું. અને ક્યાં માર્યો ખબર છે? દરિયાએ નીલમાં. કેવી રીતે માર્યો? કે મૂસા નબીના માણસોનો પીછો કરતો ફિરોન દરિયાએ નીલમાં ઘોડા ઉપર ઘોડાને કુદાવ્યા અને પાછળ લશ્કર ગયું, અધવચ્ચે પહોંચ્યા અને પાણી બરાબર થઈ ગયું. મૂસાની કમ તો પાર ઉતરી ગઈ અને આ બધા ડૂબી મરી ગયા. ફિરોન તો મર્યો પણ એનું લશ્કર બી ડૂબી મરી ગયું દરિયામાં. તો નબી મૂસાએ કીધું, બારી તાલા, ફિરોનને જો મારવો હતો તો હારૂન જેવી અંજામ કરી દીધો હતો, કે એના મહેલમાં કે ન્યાજ ક્યાંક માર્યો હતો એકલો મરત ને, આ એના ઠેકાણે બીજા હજારો મરી ગયા, એનું શું? એને મારવામાં પાણી બરાબર થયું, આખું લશ્કર ડૂબી ગયું, હજારો બીજા મારી નાખાતે. અરે એકને જ મારવો હતો ને, બીજાને હું કેમ માર્યા? ખુદાનો દાવો તો ફિરોને કર્યો હતો, સાથવાળા લશ્કરે થોડી કર્યો હતો. તો કેવી રીતે મારવો હતો? એના મહેલમાં મારવો હતો એને, જેમ હારૂન ને એના મહેલમાં માર્યો, એકલો માર્યો. તો મોલાએ જવાબ દીધો કે મૂસા, હું પણ એને એના મહેલમાં સજા દઈ શકતો હતો, પણ જયારે ખુદાનો દાવો એને નહોતો કર્યો ને મહેલ બનાવવાની શરૂઆત કરી હતી ને, ત્યારે મહેલને ની દીવાર ઉપર બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ લખાવ્યો હતો, મારું નામ લખ્યું, બિસ્મિલ્લાહ લખ્યું તું દીવાર ઉપર. અને જે જગ્યા ઉપર મારું નામ હોય ત્યાં હું આઝાબ કેમ નાઝિલ કરું? જે જગ્યા ઉપર મારું નામ હોય ત્યાં આઝાબ નાઝિલ નથી થતો. જે દિલમાં ઈમાનના ફરમાન હોય ત્યાં શેતાન નથી આવતો. પીર સદરદીને આપણને કીધું હતું, પીર સદરદીને આપણને કીધું હતું કે દિલમાં ઇમામને બેસાડજો, જો દિલમાંથી ઇમામ નીકળી જશે ને તો શેતાન આવી જવાનો. દિલમાંથી જો ઇમામ નીકળશે તો શેતાન આવી જવાનો. તો શું કરવું હતું? કે ઇમામને બેસાડજો, પણ દિલ નાપાક હોય તો ઇમામ ન આવે, અને ઇમામ ન આવે એટલે શેતાન આવે. હવે આપણા દિલમાં કોણ છે? આપણા દિલમાં કોણ છટાણે? ભાઈ દિલમાં કોઈને કોઈ બેઠેલો હોવો જ જોઈ, અને દિલમાં આવનાર બે જ વ્યક્તિઓ, કા મૌલા ને કા શેતાન. એક જમા તો બધા હાથ ઉચા કરે કે અમારા બધાના દિલમાં મૌલા છે. કે નિશાની બી છે, મૌલા જેના દિલમાં હોય એની નિશાની બી પીરે બતાવી છે કે જેના રીતે સાચો સાવ હશે, તાકું આનંદ ન ભાવે, ખાવાનું ન ભાવે મૌલા વગર, ઉતરે જ નહીં, આવી તો આપણે ત્રણ ટાઈમ મજે દેખાય છે બાપો છે. જેના હૃદય આપણો ગુર વસે, તાકુ નિંદ્રા ન આવે, તાકુ અન્ન ન ભાવે, આપણને અન્ન ભાવે છે ને નિંદ્રા આવે છે, મતલબ ગુરુ વયા ગયા. અને ગુરુ ગયા કેમ યાલી બાપા? તમે વયા ગયા તો દિલ પાક નથી ને. નાપાક દિલમાં તો ઇમામ જેવો પવિત્ર ઇમામ ન આવી શકે. નાપાક દિલમાં પવિત્રતા કેમ આવે? નયા મોલા દિલ પાક કર તો આવી. તો હમણાં તો દિલ પાક થાય નથી, કારણ કે દિલ પાક કરવા માટે આમાલ પાક કરવા જોઈએ, ઘણો ટાઈમ લાગે. પણ મોલા અમે બી આખી તારા બંદા છીએ, હોશિયાર છીએ, કારણ કે પીર સદરદીન બુદ્ધિવાન દાના હોય તો એના મુરીદ કેવા હોશિયાર હોય છે. તો ભલે તું દિલમાં ના આવ, દિલ ભલે નાપાક હોય, પણ યાદ રાખજે તારા ફરમાન તો બેઠશે દિલમાં. એને કાઢી લાવી, ચાલ તારા ફરમાન 5-50-25 ફરમાન દિલમાં રાખીશ, બાય હાર્ટ કરીને દિલમાં બેસાડીશ, તું આવીને કાઢી લે, ચાલ તાકાત હોય તો કાઢ. અને જે દિલમાં તારા ફરમાન હશે ખુદાની કસમ, ઇબ્લીસ એના સામું જોઈ શકશે નહીં. જો મહેલ ઉપર બિસ્મિલ્લાહ લખેલું હોય ને આઝાબ નાઝિલ ન થાય, તો ઇમામના ફરમાન અગર સીનામાં હોય તો સીનો પવિત્ર ન થાય, એ ભલે જ કેમ, એ ફરમાન તમને સુધારશે.
એ ફરમાન તમને માર્ગદર્શન આપશે, એ ફરમાન તમને પ્રેરણા આપશે, એ ફરમાન તમને શક્તિ આપશે, એ ફરમાન તમને જોશ આપશે રૂહાની, અને કહેશે કે આ સાચો રસ્તો છે. ક્યારે પિક્ચરના ગાના દિલમાં હોય ત્યારે નહીં, મેગઝીનો અને છાપાઓ અને પત્રિકાઓના પોઈન્ટ દિમાગમાં હોય ત્યારે નહીં, ઇમામના ફરમાન દિલમાં ભરેલા હોય ત્યારે. બે રસ્તા છે બતાવ્યા દિલ પાક કરવાના, એક તો અમાલ સુધારને દિલ પાક કરો, નહીં તો ઇમામનું ફરમાન પાછું કહું, અમે જેટલા દિવસ અહીંયા છીએ તેટલા દિવસ હંમેશા આવશું અને ફરમાન કરશું. જેટલા દિવસ અમે અહીંયા છીએ તેટલા દિવસ હંમેશા નૂરનું પાણી તમારા દિલમાં રેડશું અને તમારા દિલને નૂરાની કરશું. તમે પણ હંમેશા સાંભળવા આવજો તો તમને ઘણો જ ફાયદો થશે. ખાના વાદા. ફરી વખત ફરમાન સાંભળ, ઇમામે કીધું છે એટલે કહું છું કે અમારા ફરમાનથી તમારું દિલ નૂરાની થશે, અમારા ફરમાન રૂપી નૂરાની પાણીથી તમારું દિલ પવિત્ર થશે. સીધો સેલો ટૂંકો ને ટચ રસ્તો, કે દિલને પવિત્ર કરવું હોય તો કમથી કમ થોડાક ફરમાન તો દિલમાં બેસારો. અરે ખોજાના દીકરા છે, મોમનભાઈ છે, ઇસ્માઇલી છે, ઇમામના રૂહાની બચ્ચાઓ છે, તો એના બે ચાર ફરમાન બી દિલમાં નહીં. અરે બાપ બની ગયો, છોકરો બાપને ચાહે છે કેવી રીતે? તો કે બાપની ઘણી બાબતો છે ને છોકરાએ પોતાના જીવનમાં વણી લીધી છે, યાદ રાખે છે. કેટલાય તો બાપના સુવાક્યો એને યાદ છે, કેટલી બાપની બાબતો એને યાદ છે. છોકરો બહુ બાપને ચાહવા વાળો. તો આ તમારો બાપ નથી? સુલતાન મોહમ્મદ બાપ નહોતો? કેટલી ચીજો એની તમે યાદ રાખી, કેટલા ફરમાનો તમે યાદ રાખ્યા, કેટલા ફરમાનો તમે દિલમાં ઉતાર્યા, કેટલા ફરમાનો તમે વાંચ્યા, કેટલા ફરમાનો તમે સમજ્યા. કાંઈ નહીં, કિતાબો તરીકાઓ છાપીને તમે ખોળામાં મૂકી દો. ફરમાન ઉપર અમલ કરવો તો પછીની વસ્તુ છે, પેલે વાંચો તો ખરા, પેલે એને દિલમાં ઉતારો તો ખરા. જો એ ફરમાન રૂપી પવિત્ર શબ્દો દિલમાં જશે, ખુદ બખુદ આપોઆપ અકલ આવશે, પોતાની મેળે જ અકલ આવશે અને આપણને બધું સૂજવા માંડશે, આપણને આપણી ભૂલો દેખાશે અને એને કેમ સુધારવી એ પોતે સમજાવશે. કારણ કે એને પણ આપણાથી મોહબ્બત થશે. આપણે એક કદમ આગળ વધારશું, મૌલા સો કદમ સામે આવશે. આવ, તું તૈયારી કરત ને દિલ પાક કરવાની, હું તારી સાથે છું. તું એક કદમ વધારવું, સો કદમ વધારીશ. પણ પહેલે એક કદમ કોણ વધારે? આપણે. આપણે વધારીએ તો થાય, આપણે એક કદમ બી ન વધારીએ તો? મૌલાએ ફરમાવ્યું, તમે વિચાર કરો કે તમે ક્યાં દરજ્જાઓ પર પહોંચ્યા છો, તમે વિચાર કરો કે તમે ક્યાં દરજ્જાઓ પર પહોંચ્યા છો. તમારી ફઝીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, તમારી ફઝીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. હાલ તમારી બંને બાજુ બે રસ્તા છે, મૌલાએ ફરમાવ્યું છે. આજે આપણી સામે બી બે રસ્તા છે, મૌલાનું ફરમાન છે. વિચાર કરી લ્યો ક્યાં દરજ્જા પર છો. હાલ તમારી બંને બાજુ બે રસ્તા છે, એક તરફ એક સડક ગઈ છે, મૌલા ફરમાવે છે, એક તરફ એક સડક ગઈ છે, બીજી તરફ બીજી સડક ગઈ છે. એક સડક હેવાનની એટલે બદનની છે, ઇમામે ફરમાવ્યું. એક સડક હેવાનની એટલે બદનની છે અને બીજી સડક રૂહની એટલે ફરિશ્તાની છે. મૌલાએ ખુલ્લું કીધું, રસ્તો આપણા હાથમાં, જો બે સડક છે, એક બદનની એક રૂહની, એક હેવાનની એક ફરિશ્તાની. પછી ઇમામે ફરમાવ્યું, ફરિશ્તાની સડક છે તે આસમાન ઉપર જાય છે, જો તમે સડક પકડશો તો સાતમે આસમાને જઈ પહોંચશો, અને અગર તમે સડક છોડી આપશો તો તમારો રૂહ જમીન ઉપર જ રહેશે. અને જમીન ઉપર એને શું થવાનું? ઢોર માફક ખાશે ને સૂશે. હવે આપણે નક્કી કરવાનું છે, મમ્મી બધું સાંભળી લીધું, વિચારી લીધું, હવે આપણે નક્કી કરવું છે કે બદનના મોમન કેવડાવવું સારું છે કે રૂહના મોમન કેવડાવવું સારું છે. આટલા આટલા વર્ષો ઇમામ મહેનત કરે અને અમને રૂહની જરાકી ખબર ન પડે તો શું કામનું મમ્મીનું? બીજા ધર્મવાળાઓ બી છે, એ બી પોતાના હિસાબે કામ કરે છે, પણ ત્યાં રૂહાનિયત નથી. અને આ રૂહ જે છે ને, એ આ દુનિયામાં જરાક તમે પ્રાપ્ત કરો, અમારો મોમન મોજીજા કરી શકે છે.
આ દુનિયામાં રહીને જે ચાહે તે કરી શકે છે, દુનિયાને પોતાના હાથમાં લઈ શકે છે. અરે દુનિયાને મૂકો, ઇમામને પોતાના હાથમાં લઈ લઈએ. ઇમામને પોતાના હાથમાં લઈ લઈએ. પીરસન કબીરજી નાના તખાડામાં લખ્યું ને કે એ તો બારી સ્વર્ગની ભણીએ, લેવે ગુરને હાથ, લેવે ગુરને હાથ, ગુરને પોતાના હાથમાં કરી લઈએ. ઇમામ તમારો થઈ જાય. કેવી રીતે? કઈક કરવું જોઈએ ને મૌલા માટે કઈક. આજે તમે બે કલાકથી વધારે ભોગ આપ્યો એ કોઈ જેવી તેવી વસ્તુ નથી. અને મને એવી ખબર છે કે અહીંની જમાત વધારે ઈમાનદાર છે. અહીંની જમાતની હાજરી બી બહુ વધારે સારી છે. આખા ઇન્ડિયામાં એક્ઝામ્પલ દઈ શકાય એવી અહીંની જમાત છે. આટલી વાર તમે સાંભળ્યું ને આટલી વાર હું બોલ્યો અને એ પ્રમાણે જો ખાલી થઈ જાય, મતલબ વગરનું થઈ જાય તો ફાયદો શું? કંઈક કરવું છે અમારે, કંઈક શરૂઆત કરવી છે. આમાં સુધારવામાં વર્ષો નીકળી જાય, એ આદત પડી ગઈ જાય. ગુજરાતી કહેવત છે ને કે બુઢો થાય પણ ગુલાટ ન બોલે. તો આદત જે પડી ગઈ હોય એ બહુ હળવે હળવે દૂર થાય, હળવે હળવે દૂર થાય, પણ એમાં વાર લાગી જાય. તો એ તો કરશું જ, પણ સૌથી પહેલા તાત્કાલિક ઓલા ઇબ્લિસને કાઢવો છે બહાર. બાપની જાગીર સમજીને બેસી ગયો છે અંદર, એટલે નિંદર બી આવે છે અને ખાવાનું ભાવે છે. જો ઓલો હોય ને તો અન્ન બી ન ભાવે ને નિંદ્રા બી ન આવે. ઓલો અંદર બેઠો જ આવીને કોણ ઇબ્લિસ નીકળતો જ નથી. ઈ કે યાલી બાપો આવે તો હું નીકળું. યાલી બાપો કે દિલ પાક નથી એટલે હું નહીં આવું. જવા દે યાલી બાપા, તારા ફરમાન નાખી દઉં કમ ને કમ શેતાન તો ભાગી જાય. તારા ફરમાન જો દિલમાં આવશે તો શેતાન ભાગશે, ને શેતાન ભાગશે એટલે પછી એની બધી જે આપણને ફેરવતો ને ચાવી, આમ કર ને આમ કર ને આમ મજા ને આમ મજાની બધી એની ચાવી બંધ થઈ જાય ફેરવવાની, એટલે ઓટોમેટિક આપણું દિમાગ રૂહાનિયત તરફ આવે. ઇમામના ફરમાન આપણને મદદ કરે, આપણને રસ્તો બતાવે, આપણને હરેક મામલામાં કામયાબ બનાવે, પણ અંદર ઉતર્યું હોય તો. અને યાદ રાખજો, પાંચ વર્ષે, છ વર્ષે, ચાર વર્ષે, ત્રણ વર્ષે, સાત વર્ષે ઇમામ જયારે બી આવે છે, પછી બીમાર હોઈને આવે છે. ગયા વખતે આવ્યા ત્યારે ખાંસી અને તાવ જેવું હતું, એની પહેલા આવ્યા ત્યારે પીઠમાં તકલીફ હતી. એ આવે છે, ફરમાન કરે છે, નૂરનું પાણી આપે છે અને અમે એને ઢોરી નાખી છે, ઢોરી નાખી છે. અમારા દિલમાં નથી આવતા ફરમાન તો મતલબ ઢોરાઈ જાય છે. ઇમામ દે છે ને નૂરનું પાણી રોજ પીજો, હું રોજ ફરમાન કરીશ. એ ફરમાન કરે ને અમે દિલમાં ન લઈ. અરે એ ટાઈમે અમને સમજમાં ન આવ્યું, ચલો ગુજરાતી ટ્રાન્સલેશન થયું, સમજમાં ન આવ્યું, પણ પછી વાંચીને તો સમજી શકીએ, દિલમાં ઉતારી શકીએ. પણ નહીં, દિલમાં એ નથી ઉતાર્યું તો મતલબ એ ઇમામ નૂર આપી ગયા ને અમે એને ફેંકી દીધું. મૌલાને બી થયું છે કે મારા ફરમાનની આ કિંમત, કે હું હજારો મિલતી માંદો હું ને આવું ને ફરમાન કરું ને આ ફેંકી દે. બતાવો ક્યાંથી રહેમત થાય એની, ક્યાંથી દયા કરે, કેવી રીતે અમારી પ્રગતિ થાય, કેવી રીતે અમારો સુધારો થાય. દુનિયાના સાથે સાથ દીન પણ સુધરશે, મૌલા આવશે. કારણ કે મૌલાએ કીધું છે ને કે અમે એવો અનુભવ કરવા માંગીએ છીએ કે અમે તમને સવાલ પૂછશું અને તમારે એનો જવાબ દેવાનો છે. અને સવાલ શું હશે? જાહેરી દીન અને બાતુની દીનમાં ફરક શું છે? મૌલા પૂછવાનો છે. યાદ રાખજો, જવાબ તમારે દેવાનો છે. મૌલા કે હું ક્યારેય બી આવીને તમને પૂછીશ કે આ બંનેમાં ફરક શું છે. હવે એક બીજું ફરમાન આખરી કહીને વાયસ બંધ કરતો. મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું, તમારા દિનમાં અને બીજાના દિનમાં કેટલો બધો ફરક છે તમે ખ્યાલ કરો. ઇમામ પણ એક તમે ખ્યાલ કરો, આપણા બરાબર છે. બીજાના દિનમાં અને તમારા દિનમાં કેટલો બધો ફરક છે તમે ખ્યાલ કરો. તમારો દિન રૂહાની છે અને બીજાઓનો દિન જિસ્માની છે. તમારો રૂહાની દિન છે, બીજાઓનો જિસ્માની દિન છે. પછી ઇમામ ફરમાવે છે, રૂહાની દિન તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે તે મુખી કામડિયા જમાતને નહીં સમજાવે. આ સમજાવે કોણ? કે રૂહાની દિન અને જિસ્માની દિનમાં કેટલો ફરક છે તો મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવે છે કે મુખી કામડિયા સમજાવે. રૂહાની દિન તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે તે મુખી કામડિયા જમાતને નહીં સમજાવે.
અને નાનપણમાં તેઓની રૂહાનીઓને નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. જો બચપનથી જ એને સમજાવવામાં નહીં આવે કે ભાઈ રૂહાની દિન શું છે અને જિસ્માની દિન શું છે, તો પછી જિસ્માની દિન બચ્ચાના મગજમાં આવશે કે જમાખાને આવો તસ્બી કાઢો, એકના 1.25 લાખ મોલ આપે છે, મરી ગયા પછી વયસ આપે છે, બુરાવ આપે છે, ફલાણું. જિસ્માની દિન તો આ સમજાવવાની જવાબદારી મૌલાએ મુખી ગામડિયા ઉપર મૂકી કે બચ્ચાઓને એ સમજાવે કે રૂહાની દિન શું છે અને જિસ્માની દિન શું છે. આપણો દિન ઇમામે ફરમાવ્યું રૂહાની છે, બીજાઓનો દિન જિસ્માની છે. બે દિનનો ફરક બતાવ્યો. હવે મમ્મીનો રૂહાની દિન ઉપર છે તો રૂહાનિયત માટે કંઈક કરવું જોઈએ. રૂહાની દિનને અપનાવ્યો છે તો રૂહાનિયત માટે કંઈક કરવું જોઈએ. ઇમામે ફરમાવ્યું, શાહ કરીમનું ફરમાન, તમારા બાળકો માટે મઝહબી તાલીમ ઘણી જ અગત્યની છે. શાહ કરીમ ફરમાવે છે, તમારા બાળકો માટે મઝહબી તાલીમ ઘણી જ અગત્યની છે. મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વગર ઇન્સાન ધૂળ મિસાલ છે. મઝહબી જ્ઞાન તેમજ મઝહબી જ્ઞાન, ખાલી ઈમાન નહીં, જ્ઞાન બી નથી, મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વગર ઇન્સાન ધૂળ મિસાલ છે. અને તે વગર તેની જિંદગી અર્થ વગરની છે, જિંદગી અર્થ વગરની છે. મઝહબી જ્ઞાન બી જોઈને ઈમાન બી જોઈ, ખાલી ઈમાન હશે તો નુસેરી જેવા થશો, સાથે ઇલમ બી હશે તો મંસૂર જેવા થશો, સલમાન ફારસ જેવા થશો, મૌલાના રૂમી જવા થતો, પી સદરદીન જવા થતો. મૌલા પાસે દુઆ માંગી, યા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ, તો હાજર મજલિસના કુલ ગુના માફ કર. હાજર ઇમામ તો જુમલે જમાતને ફરમા બરદાર મોમન બનાવ. યા હાજર ઇમામ તો જુમલે જમાતની કુલ નેક ઉમેદો પૂરી કર. જુમલે જમાતના દિલોમાં રૂહાની રોશની પેદા કર. જુમલે જમાત ઉપર રાજી થા. મૌલા તું જુમલે જમાતની હકીકતી સમજ દે. જુમલે જમાતની કુલ મુશ્કેલીઓ આસાન કર. વહેલો પધારી ખુદા વિન તારા જાહેરી બાતુની વ નુરાની દીદાર નથી કર. ગુર જમાત કે હૈ જિંદા સલવાત પર લાવ.
ખાના બજાન મલા ઇમાન દીદાર નસીબ કરમ. હાજર ઇમામ જુમલે જમાત ને અમલ સુધારવા માટે આવતી દરેક કે દરેક મુશ્કેલીઓ આસાન કરે. યા હાજર ઇમામ જુમલે જમાત જો સેલે દમ સુરી ઇમાન ની સલામતી દે. યા હઝર ઇમામ જુમલે જમાત જો હકીકતી સમજ દે. યા હઝર ઇમામ જુમલે જમાત જે સવાસાં દેની દુનિયાવી સુખ નસીબ કરે. યા હઝર ઇમામ જુમલે જમાત ને સવાસાં ઇબાદત બનકી કરવા માલા હિમત બખશે. યા હઝર ઇમામ જુમલે જમાત જો દેની દુનિયાવી સુખ નસીબ કરે. યા હઝર ઇમામ મિશનરી સાહેબ ને બીમારી ભલા આફતે દૂર કરે. યા હઝર ઇમામ મિશનરી સાહેબ ને તો જો ઘરની અને જમાત ની ખિદમત કરવાની અલ્લાહ હિમત બખશે. યા હઝર ઇમામ જુમલે જમાત જો તો જો નુરાની દીદાર નસીબ કરે. યા હઝર ઇમામ જુમલે જમાત જી કુલ નેક મરાદો પૂરી કરે. ખાના બધા મલા ઇમાન દીદાર નસીબ.